भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीघनश्यामाय नमो नमः। सहजानंद स्वामी महाराज नी जय। आज 70 तारीख छठो महीनो ने शुक्रवार छे, जेठ वद बीज। पूर्व पहला नु पांचमू तरंग आपणे वांचीए छीए। श्री मुक्त मुनिए हरिचरित्र कहेवानो आरंभ कर्यो। उत्तम राजाए हाथ जोड़ीने हरखभर पूछ्यु, हे मुने, श्री हरिए हरिभक्तने घेर घेर जईने तेमने जे जे रीते सुख आप्युं होय અને તેમણે જ્યાં જ્યાં જે જે લીલા કરી હોય તેમજ જે રીતે સત્સંગમાં વિચરણ કર્યું હોય તે બધું આપ મને કહો, કાંઈ છોડી દેશો નહીં, ભલે વિસ્તાર થઈ જાય પણ મારે બધું સાંભળવું છે। ભગવાનની લીલા ક્યાંથી, ટૂંકમાં ન કહેતા, સૂટથી વિસ્તારથી કહો, હું સાંભળવા ચાહું છું। મુક્તાનંદ સ્વામી આવો ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળીને રાજી થઈ ગયા અને પછી અપાર લોકોનું હિત કરવા માટે તેમને કહેવા લાગ્યા। કહે છે દાદા ખાચરને, પણ અપાર લોકોનું હિત કરવા માટે દાદા ખાચરને કહેવા લાગ્યા, અર્થાત આ ગ્રંથ રચાય છે તે કેવળ કાંઈ દાદા ખાચરને અર્થે નથી, આપણા બધા માટે ને પૃથ્વી ઉપર ભવિષ્યમાં જન્મનારા જીવાત્માઓને માટે પણ આ ઉત્તમ ગ્રંથ દીવાદાંડી રૂપ છે। ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમને કોઈક મનુષ્ય જ ઓળખે છે। પહેલી વાત આ કરી, હે દાદા ખાચર, ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમને કોઈક મનુષ્ય જ ઓળખે છે કે જેને કંઈક એવી પરમેશ્વરે કૃપા કરી હોય, એવો કોઈક પરચો કે એવી ગમે તે એને અંતરસ્ફૂર્ણા કે અનુભૂતિ આપી હોય એટલે એને ઓળખાઈ જતું હોય છે, બધાને નહીં। શ્રી કૃષ્ણ ભગવાનને કેટલાય ઓળખ્યા, થોડાએ, રામચંદ્રજીને તો હાવ થોડાએ, અને યાદવો તો ભગવાનની ભેળા જ રહેતા તોય ભગવાનને ઓળખ્યા નહીં। એટલે ભાગવતમાં વ્યાસ પ્રભુએ યાદવોને માટે એવું લખ્યું છે કે આપણને એમ થાય કે એક પ્રકારની આ ગાળ જ કહેવાય, દુર્ભગોબત લોકો એમ યાદવો નિતરામ અપી, આવું લખ્યું, દુર્ભગોબત લોકો એમ। એનો અર્થ સમજો છો, દુનિયા તો અભાગણી છે જ પણ યાદવો તો અતિશય અભાગ્યા, જગતમાં બાયું બાયું બાંધે ને તારે કે રાન અભાગણી, આ અભાગ્ય કેવું કોકને એ હારું ન કહેવાય, પણ વ્યાસે એવી ઝાપટ મારી યાદવોને કે આ તો અતિશય અભાગ્ય છે। ભગવાનને એના હગા માન્યા અને કાં દ્વારિકાના કાર્યકર્તા સુરવીર બુદ્ધિશાળી ડાયા સમાજના આગેવાન કુટુંબના મૌડી આવું બધું માનીને બેઠા, પણ આ પરાત્પર પુરુષોત્તમ છે એમ એને આખી જિંદગી ન ઓળખાણું, તે ન જ ઓળખાણું। ગોપીઓનું ઓળખાણા, અર્જુનજીને પાંડવોનું ઓળખાણા, કુંતાજીનું ઓળખાણા, ભીષ્મ પિતાનું ઓળખાણા, ઓળખાણા એને ઓળખાણા, ભલે આ મોટા મોટા પંડિત મથુરામાં યજ્ઞ કરનારાને વેદ ભણેલા એને ન ઓળખાણા, અને ગોકુળના ભરવાડના છોકરાઓને ઓળખાણા, લ્યો આ તો આવું છે, ભગવાન કોઈક જ ને જ ઓળખાય છે। તેથી શ્રીહરિએ એવો વિચાર કર્યો કે ઘણા લોકો મને ઓળખે, મહારાજે આવો વિચાર કર્યો કે મારે અનેકને મારી ઓળખાણ કરાવીશ। પરમાત્માના દિવ્ય અલૌકિક મનુષ્ય રૂપે વિચરતા આ મારા સ્વરૂપને બહુ ઝાઝા લોકો ઓળખે, આમ શ્રીજી મહારાજે ધાર્યું, ધાર્યું એટલે મહારાજ વખતમાં બહુ ઝાઝાએ ઓળખ્યા, ભગવાન ધારે એટલાને ઓળખાય, ન ધારે એટલાને ઓળખાતું નથી. શ્રી હરિએ આ વખતે પ્રગટ થઈને પોતાના ભક્તજનોને અપાર સુખ આપ્યું છે. તેમણે જ્યાં જ્યાં જઈને જે જે લીલા કરી છે તે બધા સ્થળોને હું નિપુણતાથી હવે વર્ણવું છું. એ દાદા ખાચર, તમારી ઈચ્છા છે કે બધું જ વર્ણવજો એટલે હવે હું બધું જ, બધા સ્થળ, બધાના નામ વિગતવાર કહું છું. તમે સાંભળવામાં શ્રદ્ધા રાખજો, પછી થાકતા નહીં કે એટલા બધા નામ ને આ બધું કંટાળો ચડે છે. હે, ગામો ગામના હરિભગતના નામ આવશે, નામાં તો વર્ણન આવશે અદ્ભુત, બધા સ્થળના ભક્તના સ્વભાવ ને ગુણ ને બધું આવે. હવે વર્ણવું છું, સાંભળો દાદા ખાચર. પોતાના ભક્તોને શ્રીહરિ જેવા ઓળખાયા તેને હું તેવી રીતે સંભળાવું છું. પહેલી વાત આ કરી, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારનું કારણ ઉપરી સ્વરૂપ સ્વયં પ્રભુ પુરુષોત્તમ અક્ષરધામના ધામી અહીં આવ્યા, પણ બધા એ ખરખા ન ઓળખ્યા હોય. કોઈએ ભગવાનને નારદ સંગાદિક જેવા જાણ્યા ને, કોઈએ વળી વિષ્ણુ જેવા જાણ્યા ને, કોઈ શિવબ્રહ્મા જેવા જાણ્યા ને, કોઈએ વળી રામચંદ્રજી જેવા જાણ્યા ને, કોઈએ વળી શ્રીકૃષ્ણ જેવા જાણ્યા, કોઈ નરનારાયણ જેવા જાણ્યા, કોઈ લક્ષ્મીનારાયણ જેવા જાણ્યા. એમ ભગવાનને જાણનારાની બુદ્ધિ જેવી એવા એણે મહારાજને જાણ્યા હતા, સમજાણો. અને કોઈ કહેતો પરાત્પર અક્ષરધામના ધામી પુરુષોત્તમ સમ્રાટ રાજા ધીરાજ છે, સર્વ અવતારનું કારણ છે, એમ જાણ્યા, બહુ મોટા જાણ્યા. તો જે ભક્તોને જેવી રીતે ભગવાન ઓળખાણા તેવી રીતે હું વાત કરું છું, એ ખરખા વચન બધાના ન આવે. અને સમગ્ર સંતોએ પણ જે રીતે ઓળખ્યા હતા તે બધું પણ હું પ્રેમથી તમને કહું છું. સાધુ માય, બધા સાધુ જેવું જોઈએ એવું ભગવાનનું જ્ઞાન ધરાવતા હોય, જોઈએ એવું જેમ છે એમ પુરુષોત્તમપણું, સર્વ અવતારના કારણપણું, અને જેવા મહારાજ છે એવા જ જાણતા હોય એવું નંદ સંતોમાંય ન હોય. એમ જે અનેક ધામના મુક્તો મહારાજ વખતે આવ્યા હતા ને તે સાધુ થઈને નંદ પંક્તિમાં ભળ્યા હતા, ખ્યાલ આવ્યો? એટલે એમાંય બધા ભેદો હતા. તો આજ સાધુ સંતોમાં, ધર્મગુરુઓમાં, હરિભક્તોમાં બધે ભેદો હોય, પણ ભગવાન સ્વામિનારાયણને કોણ કેવા ઓળખે છે એ બહુ મહત્વનું છે. ભગવાન શ્રી હરિને હંમેશાને માટે જેવા છે એવા જાણવાનો હોવીએ ખુલ્લા કાન રાખીને આગ્રહ રાખવો જોઈએ. ભગવાનનો મહિમા જેમ છે એમ જાણ્યા વગર શ્રી હરિજી પ્રગટ પુરુષોત્તમ શ્રીજી મહારાજનું જેમ છે એમ પુરુષોત્તમપણું, પ્રગટપણું, પ્રત્યક્ષપણું અને સર્વોપરીપણું, સર્વકારણપણું, સર્વનિયંતાપણું, સર્વે અવતારનું મૂળ સ્વરૂપ છે એ રીતે બધું ન જાણીએ તો જાણ્યામાં બહુ કસર રહી જાય, સમજાણું. તે ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મહારાજને બહુ બળ ભરીને સર્વોપરી કહે ને, ત્યારે ભારતમાનંદ સ્વામી એમ કહેતા, છોકરાઓ ભગવાનને ત્રાજવામ જોખોમાં, એમ કહેતા. તમે અવતારને અવતારી એવા ભેદ પાડીને બધા ભગવાનને તોલ કરોમાં, અવતારને અવતારી ભગવાન બધા એક જ છે ને બધું સરખું જ છે એવું કહેતા, સમજાણું. એમ ઘણું હતું ને મહારાજ વખતમાં જ હતું, આજે છે, ભવિષ્યમાં આ બધા પુરુષોત્તમને જાણવાના ભેદો રહેવાના, માણસે માણસે રહેવાના. બધાને એક હરખી બુદ્ધિ કે એક હરખનું પૂર્વજન્મનું સુકૃત કાંઈ હોય નહીં, સમજ્યા. એટલે જેના બહુ જન્મના પુણ્ય હોય, બહુ વિશ્વાસી હોય, કાં તો બહુ ચતુર ને આધ્યાત્મિક માર્ગનો બહુ ભમ્યો હોય, વ્યવહારિક ચતુરાઈ કે શાસ્ત્રની પંડિતાઈની વાત નથી કરતો, પણ જેને ભગવાનનું સાનિધ્યને નજીક પણ બહુ હોય એને મહારાજ જેવા છે એવા સમજાય છે, એને એને જ બુદ્ધિશાળી કહેવાય. તો જે સંતોને અને જે હરિભક્તોને મહારાજ જેવા ઓળખાયા હતા તે તેવી રીતે હું વર્ણન કરું છું. શ્રીહરિએ પ્રગટ થઈને જેટલા લોકોનો ઉદ્ધાર કર્યો છે તે પણ હું તમને કહું છું. ત્યાગી કે ગૃહી જે કોઈ પણ આ વખતે શરણે આવ્યા તે બધાને ભગવાન મહાન શક્તિશાળી શ્રીહરિએ અપાર સુખ આપ્યું છે. બોલો, બધાને અપાર સુખ આપ્યું છે એમાં કાંઈ વાંધો નથી, પણ બધાએ એક સરખા ઓળખ્યા છે એવું નથી. અને અનંત પ્રતાપ દેખાડ્યો છે. અવતાર કે સામર્થ્ય જેતા અબ આપ મે દેખાય તેતા. પૂર્વે થઈ ગયેલા જેટલા કોઈ અવતારો હતા એ બધા અવતાર માત્રનું સામર્થ્ય આ વખતે મહારાજે પોતામાં દેખાડ્યું, પોતાના ચરિત્રમાં દેખાડ્યું. સર્વ અવતારોને પોતામાંથી પ્રગટ કર્યા ને પોતામાં લીન કર્યા. અવતાર જેવી સામર્થ્ય કેટલાક સંતો ભક્તોમાં પણ મહારાજે મૂકીને એમાંય પોતાનું અવતાર જેટલું સામર્થ્ય બતાવ્યું છે. આપ હરિ મહાસાધુ હોય બહુ પ્રતાપ જનાય સોય. મહારાજ પોતે આ વખતે સાધુ સ્વરૂપમાં રહ્યા હતા, સમજાણો, છતાં પણ અપાર અપાર પ્રતાપ જણાવ્યો છે. હરિજન જો મહિમા સો જાને ઓર જન જો નિજ સમ જાને. જે ભગવાનના ભક્ત હોય તે જ ભગવાનનો જેવો છે એવો મહિમા જાણે, બીજાને તો પોતા જેવા જણાય. મુક્તાનંદ કે હરિહરિજનને પોતા જેવા જાણે સંસારી લોકો. ઓર જન છે ઓ નિજ સમ જાણે. જો ગઢડામાં કેટલાય માણા રહેતા ભગવાનને પુરુષોત્તમ પ્રગટ જાણે એવા દાદા ખાચર મોટીબા લાડુબા સંતો બાકી ગામના બીજા ત્રીજા બધા હોય, વ્યવહારિક કામકાજે બોલાવ્યા હોય, કાંઠીઓ બધા હગાવાલાઓ હોય, એને તેમ લાગે કે સ્વામિનારાયણ કોઈક સાધુ છે, દાદો ખાચર સાધુ પ્રેમી છે, તો આવા બધા બાવા ઘરે રાખે. સમજે આ નાના બાવન, આ મોટો બાવન, થોડોક આ બાવો શોખીન છે, ખાધે પીધે લુગડા બુગડા પહેરે, આવું કાંઠીઓ સમજે, પણ કાંઈ એવું સમજે નહીં કે આ પ્રગટ પુરુષોત્તમ ભગવાન છે એમ ન સમજે. અને વળી પાછા એવું સમજે, સમજ્યા, કાંઈક હિમાલયમાં ફેર્યા છે ને કોઈક યોગીઓને મળ્યા છે ને કાંઈક જડીબુટ્ટી શીખી લાવ્યા છે ને કાંઈક ચમત્કારી ખરા, સમજ્યા, ચમત્કારી બાવો ખરો એવું બધા માનતા. પણ જેવા જેવા મહારાજને તો બહુ ઓછા ઓળખતા. હે હરિજન જો મહિમા સો જાણે. હરિજન હોય એ તો મહિમા જાણે, બીજાને તો એવું લાગે ઠીક છે આપણા જેવા. આગે નજર કર દેખો જાઈ હરિજન સમ નહીં ચીને કોઈ. હો હો હો, એમ કે છે કે તમે છે ને પૂર્વે જે જે બધા ભક્ત થઈ ગયા છે એમાં નજર કરીને જોવો, એમાંય જે જે મહાન ભક્તો હતા એણે જ ભગવાનને જેવા છેવા ઓળખ્યા છે. ભૂતકાળમાં નજર કરી લ્યો, એ વખતે ભગવાન હતા અને ઘણાય માણસોના ભક્તો હતા, બધાએ કાંઈ તે વખતે ભગવાનને ઓળખ્યા નથી ને બધાએ જેવા છે એવા કાંઈ ઓળખ્યા નથી. દ્વારિકાના રાજા જાણતા, બોલો, ભગવાન નહોતા જાણતા. જે ભક્ત હોય છે તે જ ભગવાનને ઓળખી શકે છે. આ વાત મધ્યના હત્તરમાં પણ છે, વચનામૃતમાં ઘણી જગ્યાએ છે કે ભક્ત જ ભગવાનનો મહિમા જાણે, અને ભક્ત હોય તે જ ભગવાનના ભક્તનો મહિમા જાણે, એ જ એને ઓળખે. ભગવાનને ભગવાનના ભક્તની ગતિ ન્યારી છે. એને ગમે એવો બુદ્ધિશાળી ચતુર ભણેલો વ્યવહાર કુશળ માણસ હોય તોય ન ઓળખી શકે ભગવાનને ભગવાનના ભક્તો સંતોને. તો ભગવાનના ભક્તો સંતો જ ઓળખે, એ દ્રષ્ટિ એની આગળ જ હોય, બીજાની પાસે હોય જ નહીં. માટે જગતમાં મોટાને વ્યવહાર ડાયન બુદ્ધિશાળીને રૂપિયાવાળાને ગમે એવા ગણાતા હોય એની પાસે તમે જો માપ કઢાવવા જાઓ ભગવાનના ભગતનું સંતનું, તો બહુ ખોટું માપ આવે. માટે એની પાસે ન જવાય પ્રમાણપત્ર લેવા કે કોણ ભક્ત છે ને કોણ સાચા સંત છે, એનું એ કામ જ નથી. ભગવાનના જે ખરેખરા સંત હોય ને ખરેખરા ભક્ત હોય એ જ ભગવાનના ખરેખરા સંતને અને ખરેખરા ભક્તને ઓળખે છે. માટે ઓલ્યાને મોટા જાણી, બુદ્ધિશાળી જાણી, ભણેલા જાણી, આગેવાન જાણી, સમાજના બહુ મોવડી જાણી, એની પાસે પ્રમાણપત્ર ભગવાનના સંતનું કે ભક્તનું કોઈ દી લેવા જવું નહીં. મરાઈ જાહો. વચનામૃત અને શાસ્ત્રો ચોખ્ખું કહે છે ભગવાનના ભક્ત જ ભગવાનના ભક્તને ઓળખે, ભગવાનના ભક્તો જ ભગવાનને ઓળખે, બીજાનું કામ નહીં. ગમે એવા બુદ્ધિશાળી મહાન ખ્યાખાર સા ગણાતા હોય ને તોય નહીં, બીજા તો ઓળખી શકે નહીં. વેદોને અને પુરાણોને ભણેલા ચતુર પંડિત હોવા છતાં તેમને ભગવાનની ઓળખાણ થતી નથી. લ્યો, મથુરાના ચોબાનો દાખલો પ્રસિદ્ધ છે. એણે શ્રી કૃષ્ણ ભગવાનને ન ઓળખ્યા. છોકરાને મહારાજે મોકલ્યા હતા કે જાઓ, બ્રાહ્મણો યજ્ઞ કરે છે તે આ તમને ખાવાનું આપશે. ન આપ્યું. અને એની પત્નીઓ અભણ હતી, તોય એણે ભગવાનને ઓળખ્યા. થાળ કરીને ઋષિ પત્નીઓ ભગવાનને જમાડવા વનમાં આવી, તો ભગવાન એના માટે રાજી થઈ ગયા, રૂડા આશીર્વાદ આપ્યા. માટે કોણ ભગવાનને ઓળખે? બાઈ ઓળખે કે ભાઈ ઓળખે, છોકરો ઓળખે કે વડીલ વૃદ્ધ ઓળખે, ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ ઓળખે કે શુદ્ર ભરવાડ ઓળખે, આનો કાંઈ મેળ જ નથી. ત્યાગી ઓળખે, ગ્રસ્ત ઓળખે, મોટા ધર્મ ધુરંધર ધર્માચાર્યો પ્રકાંડ પંડિતો ઓળખે કે હા ગામડાના અભણ ભોટ સામાન્ય માણસો ઓળખે, કોણ ઓળખે એ નક્કી નહીં. જેના ઉપર પરમેશ્વરની કૃપા થઈ જાય એને જ ભગવાન ઓળખાય. બાકીનું બધું જેમ સંસારનો વ્યવહાર હાલતો હોય, એમ સંપ્રદાયનો વ્યવહાર હાલતો હોય, સત્સંગના જે કાંઈ ગ્રુપને નિયમો, મંદિરોની પ્રથાન પ્રણાલિકાન પરંપરાઓ હાલતી હોય, હાલ્યા કરતું હોય, આ બધી સૂક્ષ્મ ઓળખાયણો તો શ્રીહરિની કૃપાથી, માત્ર એમની કૃપાથી જ થાય છે. એટલે ભગવાનને પ્રગટ હોય ત્યારે ઓળખવા, અને પ્રગટ જ્યારે મોટા પુરુષો હોય, ભગવાનના ગ્રહી ત્યાગીમાં બાય ભાઈમાં એવા મોટા મુક્તાત્માઓ હોય, એને ઓળખીને કોક જ સેવી શકે છે, નિર્માની રહીને હાથ જોડી શકે છે. બાકી તો મેં એમય ઘણાને મથતા ભાયા છે, મનમાં જાણે કે આ ભગત મારથી મોટો છે, તો પણ એનાથી એ મોટો રહેવા બંઠાઈ માર્યા કરે. મન જાણે કે આની આગળ હું કાંઈ નથી, તો પણ ગુરુપદ છૂટે નહીં. એકવાર મોટા થઈ ગયા એની આગળ, નો ઓલ્યો તો ચાઈન નાનો રહેતો હોય, જાણતો હોય કે હવે બધું આટલું જરાક છે એનામાં, બધું ટેવને સ્વભાવને ફલાણું ઠીકરું, પણ હવે આપણને એને સત્સંગમાં પ્રથમથી લાવ્યા, મદદ કરેલી, માટે આપણા મોટા મનમાંથી એ જાણે. પણ હવે આપણે એના દ્વારા સત્સંગમાં આવ્યા એટલે આપણા વડીલ ઉંમરમાં મોટા, ભલે બહુ જાજી સેવા કરે એટલે વડીલ એવું બિચારા માને, પછી આપણો ડારો ને ડપારો ને ઉપદેશ ને બધું લોઠાએ બિચારા ન છૂટકી સાંભળે, સત્સંગની પ્રથા ને લઈને સાંભળે. લ્યો આવું ઘણું ડિંડક સત્સંગમાં હાલતું હોય છે, હવ હવની જગ્યાએ જ બેઠા હોય છે એવું નથી. મોટા હોય એ ક્યાંક હેઠે બેઠા હોય છે, અને હેઠે બેહવા જેવા હોય, શિષ્ય થવા જેવા હોય ને, એ ગુરુ થઈને ઊંચી જગ્યાએ બેહીને ઉપદેશ દેતા હોય છે. આવું બધું હોય, આ બધી અંતર તપાસ માગી લે એવી બાબત છે. સમજાણું ઝીણું છે. આપણે વહેલા સત્સંગમાં આવ્યા હોય, ઉંમરમાં જરા મોર જીનમાં હોય, એટલે ગઢાન મોટા થઈ ગયા હોય, એટલે કાંઈ આપણે ભગવાનની બહુ નજીક છીએ એવું કોઈએ માની ન લેવું પ્લીઝ. આજકાલના જન્મેલા ને હમણાં સત્સંગમાં આવેલા પણ પૂર્વજન્મના કોઈ બહુ મોટા ભક્ત હોય ને યોગ ભ્રષ્ટ હોય તો આપણા કરતાં ઘણા આગળ હોય, એ વાત નહીં સમજતા શીખવું. અને પછી પારંપરિક પ્રથા કે વર્ણ કે આશ્રમને લઈને કે જૂના નવાને લઈને બેહવા ઉઠવામાં આગળ પાછળ જે બેહતા હોઈએ, તે ઊંચા નીચા જે બેહતા હોઈએ, તે મર્યાદા જે રીતે સત્સંગની સંસારની ના લોકની રખાતી હોય એ રીતે રખાય, પણ દિલમાં સમજી રહેવાય કે આ મારા કરતાં આધ્યાત્મિક ક્ષેત્રે ઘણો મોટો છે, ઉંમરમાં નાનો છે, સત્સંગમાં આવવામાં મોડો આવ્યો છે, નાનો છે, ભણ્યો ઓછું છે, જ્ઞાતિ એમની નિમ્ન છે, રૂપિયાવાળો નથી, ગરીબ છે, બધું જે હશે તે, પરંતુ તે ભગવાનને બહુ વાલો છે, મારા કરતાં ઘણો જ ભગવાનની નજીક છે, અને ભગવાનને સંતોને જેમ સમજવા ઘટે ને એનો જેમ મહિમા રાખવો ઘટે, એમની આગળ જેવો વિવેક રાખવો ઘટે, જેવું નિર્માની રહેવું ઘટે, એવું એ રહી શકે છે, અને મારામાં એમાં હોવા તે ખોટ છે. આ બધું સમજવું જોઈએ, નહીંતર અપરાધ થયા કરે આ સત્સંગમાં ઝીણો મોટો, અને એનાથી બહુ પોતાને આગળ દુખાવે, અટાણે સમજાય નહીં, પણ આ વાત ઝીણી છે. અને મનુષ્ય માત્રની એક મોટી નબળાઈ છે તે આપની આગળ ખુલ્લી કરું છું. એકવાર માણસને જે માન સન્માન મળી ગયા હોય છે ને, પછી એમાંથી જરીએ ઓછું થાય છે ને, એને સહેજય પોહાતું હોતું નથી. બહારથી આ હું કરે, પણ અંદરમાં એવી તકલીફ થતી હોય, અને કાણે કટાણે એ બધો ફોસ બહાર જોશમાં આવતો હોય છે, તે સુજ્ઞ સંતો ભક્તોને કળાઈ પણ જાય છે કે અંદરનો દુખાવો નેણે અને વેણે અને મુખની રેખાએ ક્યારેક ક્યારેક એનો દાયબોય નહીં દબાતા પ્રગટ થઈ જતો હોય છે. દેશકાળે, કામકાજે, પ્રવૃત્તિમાં, વ્યવહારે, વ્યવહાર એને સાચું. સમજાણું, ડબલ રોલમાં જીવનારાના ઘણા સ્વરૂપો ભક્તો તો જાણી જતા હોય છે કે આ આટલા સ્વરૂપે કામકાજ સેવા ભજન ને બધું કર્યા કરે છે, એક જ સ્વરૂપે આ જીવી શકતા નથી. અને આપણે આપણું જોઈને તો આપણને ખબર પડે આપણે કેટલા રોલ ભજવીએ છીએ, ન ખબર પડે એવું કાંઈ નથી. સમજ્યા, એક રોલ જ ભજવાય, ડબલ કોઈ દી જીવાય નહીં, જીવનારાને કોઈ દી સુખ થયું નથી. અને એક વાત યાદ રાખજો, જે ખરેખર આપણાથી એક દોરાવાય મોટા હોય એને આપણે ભૂલે પણ જો આપણાથી નાના માની લીધા અથવા તો નાના રાખીને આપણે મોટા થઈ બેઠા, તો આપણને એની પાસેથી જે મળવું જોઈએ એ મળશે નહીં, ત્યાં દરવાજો દેવાઈ ગયો. એનામાં જ હવે આપણામાં કાંઈ નહીં આવે. અને એનામાંથી જ્યારે જે એનામ છે તે આપણામાં આવશે, ત્યારે જ આપણી ખામી ટળવાની હોય છે, ત્યારે જ આપણો ઉદ્ધાર થવાનો હોય છે. અને એનાથી આપણે સહેજ ઊંચા થઈ ગયા એટલે એમાંથી પાણી આપણામાં સડે નહીં અને આપણી ખોટ જાય નહીં. ખ્યાલ આવી ગયો તમને? ના પછી નેર પાણી પુગાડી શકે નહીં, બોલો. અને ઓલા જો ફોજથી પુગાડવા જાય તો આપણાથી સહન ન થાય કે હું મોટો છું ને તમારી યારે આવી વાત કેમ કરે છે, આવું થઈ જાય. ઘણી વખત તો તમને હાવ ચોખ્ખું કહી દઉં, આપણા કરતાં આપણા શિષ્યમાં આધ્યાત્મિકતા વધારે હોય, ભજન વધારે હોય, નિષ્ઠા વધારે હોય, દિવ્ય બુદ્ધિ વધારે હોય, નિર્માની પણ વધારે હોય, ભગવાનની નજીક એ વધારે થઈ ગયા હોય છે, ભગવાન એને દર્શન દેવા માંડ્યા હોય છે, ભગવાન એની વાત સાંભળવા માંડ્યા હોય છે, એનું બધું પૂરું કરીને એને ધામમાં લઈ જતા હોય છે, આવું બધું ઘણું આપણા શિષ્ય આપણા નાના હોય તો એ મરી ગયા હોય. પણ આપણે ઓલી પ્રથાન પરંપરાન જૂના શીન મોટા શીન ગુરુ શીન આવું બધું રાખીને દાંડીઓ માનનો અહમનો અનેક પ્રકારનો છે એને ઓળખતાય નથી, મુકતાય નથી. તેમ તમારે સંસારમાં તે તમારા છોકરા હોય, દીકરા હોય, દીકરીઓ હોય, જમાઈ હોય, હગા હોય, નાના ભાઈ હોય, જેને હમણાં સત્સંગ થયો હોય, તમારી પત્ની હોય, એ પણ તમારા કરતાં ઘણા મહાન હોય, પૂર્વજન્મના ભક્તો હોય અને ભગવાનની ઘણા નજીક હોય અને એને ભગવાનને સંતો ભક્તો જેવા ઓળખાતા હોય એવા તમને ન ઓળખાતા હોય, ગમે એટલા ડાયા હો, બુદ્ધિશાળી હો, સંતોની ભગવાનની હાવ નજીક રહેતા હો, તો પણ તમને એ અક્કલ કે આધ્યાત્મિક સૂક્ષ્મતા ન પ્રાપ્ત થઈ હોય, જાડધારાપણું સમાપ્ત ન થયું હોય તો ન ઓળખાય. એટલે તમે પછી ઉપલા બધા વ્યવહારના પ્રબંધ ને સંબંધોની જે પ્રાપ્ત થયેલી મોટેપો છે એના જ ઈશક રાખી, એના ચાહ કરીને એમના મોટા રહો અને એમાં શીખવા જેવું હોય એ શીખો નહીં, સહેજય નમો નહીં, તો એ પાણી તમારામાં ઉતરે નહીં. પાણી તો ઢાળ તરફ ઢળે, તમે ઢોરો છીને બેઠા હોત કાંઈ તમને સાંટોય મળે નહીં. ઘણું છોકરા પાસે શીખવા જેવું હોય, છોકરાના છોકરામાંથી શીખવા જેવું હોય છે, એ મહાન હોય છે. બોલો, દીકરીઓ પત્નીઓ કે નોકરો ઘરમાં હોય, આપણા જ મેનેજરો કે આપણા જ માણસો મોટા ભક્ત હોય છે, બોલો. એમાંથી આપણે મોટા આગેવાન એના ઉપરી હોવા છતાંય દાસ થઈને એના ગુણો જ ન શીખીએ તો બહુ મોટી ખોટ રહેશે. ભગવાને દયા કરીને આ બધું આપણા કલ્યાણ માટે જ આપ્યું હોય છે એને સમજતા શીખો. બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, ભગવાન આપણું કલ્યાણ કરે એવું બધું જ આપણી અડખે પડખે આપણા જીવનમાં જ લાવીને મૂકતા હોય છે, ગોઠવી દેતા હોય છે. અને એ આપણને આપણું અજ્ઞાન ઓળખાવવા અને ભગવાન ઓળખાવવા, જેવા છેવા સંતો ભક્તો ઓળખાવવા અને આપણું આત્યંતિક કલ્યાણ આને આ જન્મે કરાવી નાખવા જ ભગવાન આવા બધા ન સમજાય એવા સુંદર આયોજનો ગોઠવતા હોય છે. માટે આ પણ ધ્યાનમાં લેવું, સમજાણું. ભગવાનને ભગવાનના સંતો ભક્તોને ભજા ઓળખી શકતા નથી, લ્યો વેદો પુરાણો ભણેલા ચતુર પંડિત પણ ઓળખી શકતા નથી. ભગવાન શ્રીહરિની કોઈ અલૌકિક એવી રીત છે કે તેને કોઈ નજરે દેખે તો પણ તેને તેમાં વિશ્વાસ આવે નહીં. મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે દાદા ખાચર, ભગવાનની કોણ જાણે કોઈક એવી અલૌકિક રીત છે કે માણસો ભગવાનને નજરે દેખે, એના પરચા દેખે, અનેક વાર પરચા થયા હોય, અનેક વાર એણે અનુભવી લીધું હોય, એને જ નજરે દેખ્યું કહેવાય ને, તો પણ તેને એમાં વિશ્વાસ આવે નહીં. બોલો આ કેવી અલૌકિક રીત છે? જબરી વાત લખી. હો, આ કોઈક અલૌકિક રીત છે તોય વિશ્વાસ આવે નહીં. વારે વારે વિશ્વાસ ડગી જાય, વારે વારે મતી ફગી જાય, વારે વારે મહિમા થાય ને પાછો વયો જાય. આમના મહિલા જ કરે, અને એકવાર મહિમાવાન નિષ્ઠાવાન ગણાઈ ગયા પછી બાર વાત કહેવાય નહીં કે હવે નિષ્ઠાન મહિમા હલબલી ગયેલા છે, અને એવું અંદર હાલવણો અનુભવાય. આવી બધી પરિસ્થિતિઓ વિચિત્ર ઊભી થતી હોય છે, અને એમને ઢહડા કરીને પૂરું થતું હોય. માટે આ તો શ્રીજીની જ કોઈક અલૌકિક એવી રીત છે કે આ બધો જ મહિમા પરચા ઐશ્વર્ય નજરે દેખાણા હોય તો પણ વિશ્વાસ રહે નહીં, આવે નહીં. આવ્યો હોય ને પાછો વળી કાંઈક નહીં જેવું ખગડ બબડ થાય તો પટવાસો ટળી જાય, વળી ડગી જવાય. સમજાણું? ભગવાન શ્રી હરિની કોઈ એવી અલૌકિક રીત છે કે તેને કોઈ નજરે દેખે તો પણ તેને તેમાં વિશ્વાસ આવે નહીં. તેમણે આ વખતે અપાર સામર્થ્ય દેખાડ્યું છે અને ભક્તોને મોક્ષની રીત જણાવી છે. બોલો, તોય બુઢા ધાધલ જેવાને ભગવાન ઓળખાણા નથી. ગઢડામાં જ રહેતા હોવા છતાંય ભગવાન ઓળખાણા નથી. અને સમજી રાખજો, આ સત્સંગમાં જીવા ખાચર જેવા ઘણાય છે કે જેણે બુઢા ઢાધલ જેવાને ભગવાનને સંતોમાં હેત થવા દીધું નથી. જીવા ખાચર હરિભગત હતા, કુસંગી હતા, ભગવાનની હારે ફરનારા અને એના દરબારમાં રાખનારા અને ઉતારા કરાવનારા બધું હતું ને, પણ નેગેટિવ મગજ હોવાથી વારે વારે સંતો ભક્તોની કાંઈક ને કાંઈક ખોટ ખામી એના નજરમાં આવતી. દાદા ખાચરને ત્યાં મહારાજને સંતો વધારે રહે ને એનો મહિમા વધારે ગાય, એટલે આને અંદર ઈ નહોતું ગમતું. એટલે સંતો ભક્તોનો થોડો ઘણો અવગુણ બીજાને કહેતા હતા. એમાં બુઢા ધાધલ તો એવા હતા જ, અને એની આગળ આવી બધી વાતો કરેલી એટલે બોલ્યાને પછી ક્યારેય સંતો અને ભક્તોમાં હેત થયું જ નહીં. એમ જીવા ખાચર જેવા પણ સત્સંગમાં આગેવાન થઈને સેવાઓ કરતા હોય છે, એને જો તમે ન ઓળખો તો જરૂર તમને પણ ક્યારેય જેવા છે એવા સંતો ભક્તોને તે ઓળખવા દે જ નહીં. મહિમા એના વચને થાય નહીં. જેને ખુદને મહિમા નિષ્ઠા ટળી ગયા હોય ને, એની વાણીથી કે એના કોઈ પણ આચરણથી તમને પછી ફાયદો થતો નથી. નિશ્ચય હોય એનાથી નિશ્ચય થાય બીજાને. જેને પોતાને ન હોય એ મહિમા કહે તો પણ તમને અડે નહીં. એને જ પછી પહેલાં કહેતા હોય એ રીતે હવે કહેવો પડે, ન કહે પછી બીજાને એમ ખબર પડી જાય કે હવે કેમ નથી કહેતા. એટલે એને તો છે ને પછી એમનામ નિભાવવું પડતું હોય છે, ગાવું પડતું હોય છે, પણ અંદરમાં એને શુષ્કતા હોય, ફીકા થઈ ગયા હોય. સાંભળનારાને ખબર પડે કે હવા પહેલાં જેવો હવે આની વાતમાં છે નહીં, જોર પણ નિષ્ઠાનું પહેલાં જેવું નથી. હવે આને ગુણ સાધુ સંતો ભક્તોના ઓછા આવે છે ને અવગુણ વધારે આવે છે, પણ શું કરીએ, પહેલે જ મોટા માયનાને આગેવાન રાખ્યા છે તો આપણે સાંભળવા જ પડે. આમ આપણને સહન કરતા હોય એ આપણને ન સમજાતું હોય. બોલો, છે ને જબરી વિચિત્રતા. ગજબ છે, ગજબ. હે, આ તો અલૌકિક રીત એવી છે, નજરે દેખે તો પણ એને વિશ્વાસ ન આવે. તેમણે આ વખતે અપાર સામર્થ્ય દેખાડ્યું છે અને ભક્તોને મોક્ષની રીત જણાવી છે. મહારાજે બહુ કૃપા કરી. માટે સમજવું, નાના થવામાં માલ છે, મોટા રહેવામાં માલ કોઈ દી કોઈને પ્રાપ્ત થયો નથી. સાક્ષાત શ્રીહરિથી જ મોક્ષ થાય છે, તે સિવાય ચાર ધામને મધ્ય પણ કોઈ સ્થળે સરળ મોક્ષની રીત નથી. બોલો, તેમણે એવો પ્રતાપ દેખાડ્યો છે કે કળી કાળમાં પણ સતયુગ પ્રવર્તાયો છે. અધર્મનો સર્ગ તો અનંત ને અપાર છે. બોલો, અધર્મ વંશા જગતમાં અનંત અપાર છે, પણ આ વખતે શ્રીહરિએ તેનો નાશ કર્યો છે. તેમના ચરિત્ર એવા છે કે તેનો મહિમા ઘણો જ છે. બઢહી ભાગી જન પ્રીત કર, સુનહી વાર મહી વાર, સુમતી જન સો જાનીએ, ઓરહી કુમતી ગમાર. ભાગ્યશાળી લોકો જ શ્રી હરિના ચરિત્રોને વારંવાર પ્રેમથી સાંભળે છે, ભાગ્યશાળી લોકો જ. અતહી બડ ભાગી, બોલો, બઢહી ભાગી જન પ્રેમથી સાંભળ્યા જ કરે છે. બોલો, અને જેના ઓછા ભાગ્યો હોય એને ચરિત્ર સાંભળવા પડે, પણ એવા ઉત્સાહથી ને પ્રેમથી ન સાંભળી શકે. મેં કાલે બે ચાર દાખલા દીધા હતા ને, એવા ઉમંગથી એનાથી ન સાંભળાય. અને એવા જે ઉમંગથી પ્રેમથી ભગવત ચરિત્રનો મહિમા સમજીને ખેંચાઈ ગયેલા થકા સાંભળે છે, તેને જ બુદ્ધિવાળા જાણવા, હે એને જ મહિમાવાળા જાણવા. તે સિવાયના બીજા તો કુબુદ્ધિવાળા અને ગમાર છે. હે દાદા ખાચર, જે જે ચરિત્ર મેં મારી નજરે જોયા છે અને સાંભળ્યા છે તે હું તમને કહું છું. તમે તત્પર થઈને સાંભળો, તત્પર થઈને. મહિમાનંતાય પાર શ્રીહરિ મહારાજ હું કે, કહત હિ બહુત વિચાર હોત હે મેરે મન માહી. રાજાધિરાજ પ્રાણ પ્યારા ભગવાન સ્વામિનારાયણનો મહિમા તો દાદા ખાચર અનંત અપાર છે, અપાર. એ એને કહેતા, મને બહુ વિચાર આવે છે, બહુ મારા મનમાં વિચાર આવે છે. સાંગો પાંગ ચરિત કહત કહત સકુચાત અતિ, સાંગો પાંગ ચરિત કહત કહત સકુચાત અતિ, અતિ હે જો અગ્નિત બુદ્ધિ માપતિતનો કહત. ભગવાનના સાંગો પાંગ ચરિત્રોને કહેતા, મને બહુ સંકોચ થાય છે, અર્થાત એમ થાય છે કે આ બધું કેવી રીતે કહી શકીશ. સાંગો પાંગ એટલે ઝીણા મોટા બધા ચરિત્રો જેમ છે એમ હું કેમ કહી શકું, સંકોચાઈ જવાય છે, મુજાઈ જવાય છે. અતિ હે જો અગ્નિત, કેમ જે આ તો ગણાય નહીં, કહેવાય નહીં, એટલા બધા ભગવાનના ચરિત્રો પ્રતાપને મહિમા છે. બુદ્ધિ માપ તીતનો કહત, હે બુદ્ધિમાં માય એટલા કહું છું, બીજું શું કરવું, વધારે જ કહી શકું એમ નથી. હે હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું, અને જે કોઈ આ જગતમાં ભગવાનના ચરિત્રો ગ્રંથો કહે લખે એ હવ હવની બુદ્ધિ પ્રમાણે કહે લખે, પણ ભગવાનના કાંઈ જેમ છે એમ મહિમાના પારને કોઈ પામ્યું નથી ને કોઈ પામવાનું નથી. ચરિત્ર તો અગણિત અને અત્યંત છે ભાઈ ભાઈ, અનંત આકાશનો પાર આવે નહીં, તેમજ તાલલાની ગણતરીઓ થાય નહીં, તેનો ઉત્તર તો શૂન્ય જ આવે. પૃથ્વીની રજકણો ગણી શકાય ભાઈ? બોલો, પૃથ્વી પર ઉગેલા ઝાડના પાંદડાઓ ગણી શકાય? તેમ શ્રીહરિના ચરિત્ર પણ અપાર છે, તેને ગણતા પાર આવે નહીં. વરસાદ વરસતો હોય ત્યારે એની શિખરોને ફોરાવોને ગણી શકાય? એમ ભગવાનના સામર્થ્યને પરચાને પ્રતાપને કોઈ ગણી શકે નહીં, કહી શકે નહીં, લખી શકે નહીં. તે ચરિત્રોને હવે હું મારી બુદ્ધિ અનુસારે કહું છું, કોક વાત રહી જાય તો કહેતા નહીં કે કેમ રહી ગયું. તે હરિભક્તોના મનને આનંદ આપે છે ભગવાનનો મહિમા, પ્રતાપ, ચરિત્રો ભક્તોના મનને આનંદ આપે છે અને ભવપાર ઉતારે છે. આગળ પાછળના અનુક્રમનો કાંઈ મેળ રહ્યો નથી, જેમ ચરિત્ર યાદ આવ્યા છે એમ લખ્યા છે. એટલું આધારન સ્વામી બોલી ગયા, મને જેમ યાદ આવ્યું એમ લખ્યું છે, પણ તે બધા સુખદાયક છે. કહેવામાં કોઈ ચરિત્ર બાકી રહી જાય તો તે મારા દોષને સૌ સંતો હરિભક્તો માફ કરજો અને મને શ્રીહરિના ગુણ સાગરનો પાર કરાવજો. પાંચમો તરંગ સમાપ્ત થયો. પૂર પહેલું તરંગ છઠ્ઠો, બદ્રિકાશ્રમનું વર્ણન, ઋષિ મુનિઓનું ત્યાં આગમન. વળી ઉત્તમ રાજાએ મહારસમય હરિચરિત્રમાં એકાગ્ર મન કરીને પછી બે હાથ જોડ્યા અને મુક્તમુનિ આગળ મસ્તક નમાવ્યું અને પછી પૂછ્યું, હે મુક્તમુનિ, અવિનાશી અક્ષરપતિ પુરુષોત્તમ ઋષિ રૂપ શરીર ધારીને નર નારાયણ રૂપે ભરતખંડમાં રહ્યા છે. સહુ કહે છે હિમાલય પર્વતમાં બદ્રિકાશ્રમ છે, ત્યાં અનંત મુનિઓ તત્પર થઈને તપ કરે છે. તે બદ્રિકાશ્રમની વાત આપની આગળ શ્રીહરિએ જે કરી હોય તેને સાક્ષાત આપ જ જાણો છો, તે વાત આપ મને કહો. વાત સાંભળ્યું છે, અક્ષરધામાધિપતિ અવતાર લઈને નંદાયણ રૂપે બદ્રિકાશ્રમમાં રહે છે ને ત્યાં બધા મુનિઓ રહે છે ને, એની બધી વાત ભગવાને તમને કરેલી છે? હા કરેલી છે ને. તો કે બધી વાત મને સંભળાવો ને. ત્યારે મુક્તમુનિએ ઉત્તમ રાજાનો આવો પ્રશ્ન સાંભળીને બહુ રાજી થઈને પછી તે સમયે કહેવાનો આરંભ કર્યો. બહુ તત્પર થઈ ગયા કહેવાઓ, સ્વામીને બહુ આનંદ આવી ગયો. શ્રીહરિના ચરણ કમળમાં મુક્તાનંદ સ્વામીને બહુ હેત હોવાથી તે કથાને એકદમ આરંભથી જ કહેવા લાગ્યા. ભગવાનમાં હેત હોય ને એને ભગવાનના ચરિત્રો કહેવાનો બહુ આનંદ થાય, એને ભગવાનનો મહિમા ગાવાનો બહુ આનંદ થાય, એને કથા વાર્તા કરવાનો ભારે અંદરથી ઉમળકો રહે અને બહુ સુખ રહે. અને જેને ભગવાનનો અને ભગવાનના સંતો ભક્તોનો મહિમા નથી, એને કથા વાર્તા કહેવાનો કરવાનો પણ બહુ આમ આમ છે ને, શું કહેવાય, એને અકળામણ થઈ જાય એને કથા કરવા બેહાડો ને. તો કથા સાંભળવામાં એને સુખ ન આવે ને કથા કરવામાં સુખ ન આવે, વ્યવહાર કરવામાં, મોઢભા થવામાં, નડિયાપાટી કરવાનો ભારે શોખીન રહી કાયમ. સમજ્યા? સાપા બાપા વાંચ્યાનો, ઓફિસમાં બેઠાનો, મોબાઈલ લઈને ફેર્યાનો, ગાડીઓ લઈને રખડ્યાનો શોખીન થઈ જાય જીવડો. આમાં એને અવાજ ન આવે કથા વાર્તા કરવી, સાંભળવી, ધ્યાન ભજનમાં જોડાવવું, કરાવો પરાયણ પરાયણ કરે, લોઠાએ લાવવા પડે ટતડાવીને, ઓલામાં તેની મેળે વહેલા ઉઠીને ભૂગી જાય ને. આવું છે બધું જીવનું. ઉત્તર દિશામાં હવે મુક્તાનંદ સ્વામી માંડ્યા કહેવા, હે દાદા ખાચર, ઉત્તર દિશામાં એક અનુપમ હિમાલય નામે મહાન પર્વત છે, તેમાં મનને લલચાવનારી ઘરના જેવી સુંદર અનેક ગુફાઓ છે, જેમાં દીવાના જેવા અનેક અનુપમ મણિ પ્રકાશથી ચમકી રહ્યા છે, જાણે દીવા હોય, ચાંદીના જેવો તે શ્વેત હિમાલય સૂર્યના કિરણોના સમાન ઉજ્જવળ જણાઈ રહ્યો છે, માથે સૂર્ય આવે એના કિરણો બરફ ઉપર પડે એટલે ચાંદી જેવો લાગે, કોઈ જગ્યાએ તે શ્યામ રંગથી શોભે છે, વાદળામાં બેસી જાય ને એટલે શ્યામ લાગે, અને એમાં ઘણા જ શિખરો છે, ચિત્ર વિચિત્ર રીતે ગૌરવપૂર્ણ ગણાતો તે પર્વત શોભાની ખાણ જેવો છે ભાઈ, અને શોભાની ખાણ જેવો હોવાથી મહાન આનંદદાયક છે, ચોતરફ નદીના જેવા ઝરણા વહે છે મોટા મોટા, અને વળી ત્યાં મોટા નદ ઉલ્લાસથી ધ્વનિ કરતા લહેરો કરે છે, તરંગો અને ભમરીઓ વાળું સુંદર સ્વચ્છ પાણી એમાં શોભી રહ્યું છે. નદ અને નદીઓ એમ કહેવાય છે, જે સમુદ્રને પામે નદીઓ, સમુદ્ર ન પામે નદ, કંઈક એમ કહે છે, કોઈક એમ કહે છે કે આમ દિશામાં જતો હોય નદ, અમુક નદ છે ને અમુક નદીઓ છે. તે પર્વત વિવિધ પ્રકારના વૃક્ષોને લીધે શોભે છે હિમાલય, તે વૃક્ષો ત્યાં ઝૂકી રહ્યા છે, તેના હવે નામ હું ગણાવું છું, વૃક્ષોનું મોટું લિસ્ટ આપી દેશે વિસ્તારથી દાદા ખાચરે સાંભળવા માંગ્યા ને ચરિત્રો એટલે. આંબો, કદમ, આસોપાલવ, અનાર, તાર, તમાલ અને પારિજાત, પીપર, પીપળો, પીલું, ફણસ, સાલ, સરગવો, સુગંધી, ગુગળ, સરસ, શિમળો, શીશમ, સાગ, પાંડળ, મીંડોળ, બહેડા, પુનાગ, મહુડો, મરેઠી, બદામ, ભીલી, બરસડી, ચમકતા બીજોરા, ગરમાળો, ગુંદો, હરડે, સીતાફળી અને રામફળી સુંદર હોય છે. આ બધું ખરું હિમાલયમાં. હોપારી, ખાખરો, સરસ, જામફળી, શાલમિલી, ખીજડો, હોપારી એટલે હોપારીની ઝાડ, અમર વૃક્ષ, તમર વૃક્ષ, વિશાળ વડના ઝાડ, ઉંબરો, રસદાર આંબલી, ઉંબરા અહીં છે આપણે, કોઠી, રાયણ, જાંબુડો, લીમડો, પારનથ લીમડાના, કરણ, તે બધા આનંદથી ઝૂકી રહ્યા છે, ખજૂર, ખારેક ત્યાં ખીલેલા હોય છે, અને શ્રીફળ અને ચારોળી ઘાટી ભરી હોય છે, અંજીર, અનાનસ ઘણી જાતના થાય છે, જાત જાતના ફળ ઝાડ અને ફૂલ વેલો ઝૂકી રહ્યા છે, કરમદા, કેરડા, કેચકી, કેસરી, કરેણ પણ શોભે છે, કેવડો તો ભારે માસ મેંકી રહ્યો હોય છે. તે સિવાય જાત જાતના અનેક વૃક્ષો છે, ઝરણી, અરણી, અનુપમ, ચંપો પણ છે, શ્રીખંડ વૃક્ષ અને બીજા પણ બહુ જાતના દાડેમ પણ થાય છે, લીંબુડી, અનેક જામફળીઓ છે, ધંતુર અને અરડુશી શોભે છે, શરદી બરદી થઈ ગયું, ઝૂકી રહેલી કેળ, વીકળો અને તુલસી આદિના વન તાજા અને તાજા દેખાય છે, તે એટલા બધા છે કે તેનું યથાર્થ વર્ણન થઈ શકે એમ નથી, છતાં બુદ્ધિ પ્રમાણે મેં આટલું વર્ણન કર્યું. તે સિવાય દ્રાક્ષ, શેરડી, જાયફળ, લવિંગની વેલો, નાગર વેલો, અદ્ભુત એલાયચી અને ફૂલ ઝાડ પણ ચારે બાજુ ફેલાયેલા છે, ડોલરના ફૂલ, ગુલાબ, સુગંધી, શેવતી, જાય, જુઈ, જુથિકા, માધવી, મલ્લિકા ઇત્યાદિ સુગંધી ફૂલ જેમાં થાય છે, આવા બધા પણ ફૂલના ઝાડ વેલ વગેરે છે, નિર્મળી, માલતી, મોગરાની અનેક જાતિઓ, જલકુંભી તથા શ્વેત, પીળી અને લાલ આવી અનેક પ્રકારની ગુલદાવદી, બોલો, અરે એના ફૂલ બહુ શોભે છે, ચમેલીની જાત પણ ઘણી છે, એટલા બધા ફૂલ ખીલેલા હોય છે કે તેનો ગણવાથી પાર આવે નહીં, તે ફૂલોથી ગિરિરાજ હિમાલય શોભી રહ્યો છે, મંદ સુગંધ શીતળ એટલે ત્યાં પવન વાય છે, બરફ છે એટલે શીતળ પવન આવે, ફૂલ છે એટલે સુગંધી પવન આવે, શિખરો આડા આવી જાય એટલે મંદ પડીને આવે, બહુ ભજન કરવાનું સુખ આવે, જાવું હિમાલયમાં. હિમાલય પર્વતમાં રસભર્યા કંદ અને મૂળ પણ ઘણા જ કોમળ અને સુગંધીથી મહેકી રહ્યા હોય છે, બોલો, કંદ ને મૂળ પણ કોમળ ને સુગંધી ફેલાવે છે, ફૂલડા જ નહીં મૂળિયા હોય તેને, ત્યાંના મુનિવરોમાં જેને જે રૂચે તે જમે છે, જેનો સ્વાદ વર્ણવી શકાતો નથી, સમય સમય પ્રમાણે રસભર્યા ફળો પુષ્કળ પ્રમાણમાં ત્યાં મળી રહે છે, જેની જેવી રુચિ અને જેવી અનુકૂળતા તે પ્રમાણે મુનિવરો તે ફળોને ખાતા હોય છે. જાવ જ કોઠા બોરા ખાવા, એટલું બધું છે આપણને શું ખબર, આપણે તેમ જાણીને કોઠા બોરા જ મળે છે, જમાવેટ છે. હું બોલો ભાભાઓ જવું હોય તો જાય. ત્યાં પશુઓની જાતિઓ પણ ઘણી જ છે, જેમ કે સરભ, સિંહ, સસલા, સેમર, લાલમુખવાળા, વાનર, હરણ, ચિત્તા, હાથી, ભૂંડ, પાડા, સરભી, ગાય, ગેંડા વગેરે પશુઓ પોતપોતાની જાતિના શબ્દ કરતા ત્યાં ઘૂમતા હોય છે. ભાભાઓ નથી એટલું જ છે. રોજ કેસરી, સિંહ, કાળા મુખવાળા, વાંદર, ઝરખ, ઘણા, વરુ, લોમડી, શિયાળ, નોળિયા, અજગર તથા અનેક જાતના સર્પો હિમાલયમાં સાથે રહેતા હોય છે. સર્પો તો આપણે છે, સમજાણો બહુ ખીજાય ને સર્પ કહેવાય. પરસ્પર જન્મ જાત વેર ક્યાંય દેખાતું નથી. હળી મળીને રે બધા, લ્યો બધા સાથે ઘૂમે ફરે છે. આવો તે પર્વત શુદ્ધ છે, તેની તુલના કોઈની સાથે કરી શકાય નહીં. ભગવાનના આવા સ્થાનથી ત્યાં કલયુગ નથી. બોલો, હરણિયાન વાઘ ભેગા બેહે ને તો હોય નહીં આવું. ત્યાં અનેક જાતના પક્ષીઓ, પોપટ આપણું પ્રિય પ્રાણી, પોપટ, સારસ, હંસ, મેના, કોયલ, મોર, ચકોર, ચાતક, ચકલા, નાની ચકલી અને નીલકંઠ, મોટી ચકલી નથી લાગતી, ચકલા એટલે મોટી, ઠીક, નીલકંઠ, આ બધા પોતાની ભાષામાં નિપુણતાથી શ્રીહરિનું નામ ઉચ્ચારતા હોય છે. નીલકંઠ કાં તો મોર કાં એવું કોઈ પક્ષી આવે છે. બતક, કુકડા, મોટી ચીડિયા, બાજ, અનલ પક્ષી, ગીધ, અનેક હમળીઓ, લેલા, હોલા, કાગડા, હુઘરી, કુલંગ, કુકડાની એક જાત છે કુલંગ, કુંજડા, કાબર, તેતર, બરહી, મોરની એક જાત છે, ભમરાવો અને અનંત તમરાવો, આ બધા નાના મોટા પક્ષીઓ અમૃત જેવી મધુર વાણી બોલતા હોય છે. તે અનંત પક્ષીઓ ઝાડ ઉપર બેસીને સૌને ગમી જાય તેવો ઘણો જ કિલોલ કરતા હોય છે. અહીં કુંડલમાં એવું ઘણું છે. હા, સંત સરોવરને, ભક્ત સરોવરને, નદીને, ઓલ્યો ડેમને, ઓલ્યો ડેમને, લીમડાને, પીપળાને, કાબરને, કોયલને, મોરલાને, બધું અહીંયા છે તો ઘણું સારું. અને એમાં વધારે વધારે સારા બાપાઓ, અમે કેટલું વઢીએ, હે, લીંબોળી ખવડાવવાની વાત કરીએ, ગોળ ગોળ ફેરવીએ, અંગૂઠા પકડાવીએ, તોય અમારો સંતોનો અવગુણ નોલે મારી નાખીએ તોય. માટે આવા તો કાગડાને કબૂતરા હિમાલયના નહીં, એને પાણો માર્યો હોય તો ગાયું દે એની ભાષામાં, ભલે હિમાલયમાં રહેતા હોય, પણ તમને તો દંડિકો માર્યો હોય તોય ગુણ લ્યો. હે, આવા ભાભા મળે ભાઈ? દંડિકો આપણે માર્યો હોય ને તો દંડિકાને ચુમન કરી લે કે આપના વ્રદ હસ્તને સ્પર્શ પામેલો મહિમાવાના દંડિકો એને વાગ્યું હશે, એવા મહિમાવાળા ડોહા આવા ક્યાંય મળે નહીં, સમજાણું. અને સુખી બહુ, જ્યાં બેઠા હોય ને સુખને કારણે ઊંઘી ગયા હોય છે. એ જ બતાવે છે કે આ ભાભાઓને અહીં કેટલી શાંતિ મળતી હશે કે જ્યાં બેહાડો ન્યા દિવસ રાત હોય, ગમે એવું ટાણું હોય, પણ એમને નિદ્રા ગોતી ગોતી આવીને સેવામાં પ્રાપ્ત થાય છે. આમને ક્યાંય નિદ્રા શોધવા જવું ન પડે. અને બીજા તો મોટા મોટા સુખી કહેવાતા હોય, એસીમાં ડનલોપમાં પીડ્યા હોય તો એ ટીકડીઓ લેવી પડે ઊંઘવાની, નિદ્રાને જાતી નથી. તમારી પાસે જ્યારે નિદ્રા દેવી આવે ત્યારે તમે એમ કહેજો કે મુંબઈમાં અને વિદેશમાં ઘણા બિચારા દુઃખી છે તમારા વિનાના, અમે તો અહીં સુખી જ છીએ, માટે આપ ત્યાં પધારો માતાજી, સમજાણો, ત્યાં મોકલી દેવી એને, એટલે આપણે શાંતિથી ભજન થાય. નરસિંહ મહેતાને એકવાર કંદડીલા સમજ્યા, એટલે મહેતાજીએ નિંદ્રાને બહુ ધમકાવી, જા જા નિદ્રા નારી નઠારી તું છો નારી ધોતારી, એવું છે ને કંઈ તો કોક દી ભજન ગાવું. લ્યો, અનંત પક્ષીઓ ઝાડ ઉપર બેસીને સૌને ગમી જાય તેવો ઘણો જ કિલોલ કરે છે. ઋષિમુનિઓ ભેળા મળીને જેમ ભગવાનના ગુણ ગાતા હોય તેમ તે બધા પક્ષીઓ મળીને મધુર શબ્દ કરતા તે શબ્દ આખા વનમાં છવાઈ જાય છે. તેની અનુપમ શોભા કહી શકાતી નથી. મંદ, શીતળ અને સુગંધી પવન વાતો હોય છે, તે શરીરને સ્પર્શ કરે છે, તેથી શરીરની બધી પીડા શાંત થઈ જાય છે. સાંભળો, લ્યો, જેને શરીર દુખતું હોય, કેટ દુખતી હોય, માથું દુખતું હોય, વાહો દુખતો હોય, ખભો દુખતો હોય, બળો દુખતો હોય, પેટમાં દુખતું હોય, એને બધા એ હવા ખાઈ આવી પડે થોડા દી, બધું મટી જાય. વનની બધી છબી વર્ણવી શકાતી નથી કે જેને જોતા જ મનુષ્યોને આનંદ 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 થઈ જાય છે. પંખી વૃક્ષો ઉપર બેઠા હોય છે તે ઘેરા અને મીઠા સ્વરે જાત જાતના શબ્દ કરે છે. જેમ કોઈ નર્તક નૃત્યના ભેદ પાડીને નૃત્ય સાથે લય અને તાનને અનુસરીને સુંદર ગાન કરતો હોય, તેમ વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ પણ પરસ્પર મળીને લય તાન સાથે ગાન કરતા હોય છે. સુરમાં બેસુરા થતા નથી, કોઈ દી તાન ચૂકતા નથી. તાલમાં બોલો, વાહ, કોની પાસે કઈ નિશાળમાં ભીણ્યા છે ખબર નહીં આવું સંગીત ગાવણું. પવનનો મેળ કરીને બોલતા પક્ષીઓ માનો બીજાઓને પણ તે રીતે જ બોલાવતા હોય. પવનનો મેળ કરીને બોલે, આ બાજુ બોલીએ પણ સંભળાય એમ. તેમ જણાય છે, હિમાલય જે કોઈ ઋષિ ત્યાં આવે તેને સુંદર પાકા ફળ કંદ મૂળ અને ફૂલ અમૂલ્ય રૂપમાં આપે. લ્યો લ્યો, વૃક્ષો અને વેલીઓ પક્ષીઓને પણ બોલાવીને ફળ વગેરે હિમાલય આપતા હોય છે, એમ સ્પષ્ટ જણાય. આ રીતે બધા હિમાલયના વન શોભે છે. કોયલ એવો અનુપમ શબ્દ કરતી હોય છે કે માનો તે ઋષિઓને પણ ચૂપ રહીને આવવાનું કહી રહી હોય. અહીંયા અમારા ધન્ય ભાગ્ય છે કે આપ પધાર્યા, એમ જાણે ઋષિઓનું સ્વાગત કરે છે કોયલ. અહીંની કોયલો કેમ ભાભાવાના ગુણ ગાય છે. ધન્ય તમારી ભક્તિ, ધન્ય તમારી સેવા, એમ કોયલો તમારા ગુણ ગાય છે. મોલ્લાઓ પણ તમારા ગુણ ગાય છે કે તમને અહીં રહેવા માંડ્યું માટે તમારા પુણ્યનો પાર નથી, હખણા રહેજો. આપને જે રૂચે તે ફળ ફૂલ આપ સ્વીકારો. અહીંયા પણ ફળ ફૂલ હરિભક્તો ટોપલા ને ટોપલા લાવે છે, સમજ્યા. સંતો તો થોડું ઘણું લે છે, બાકી બધું અલ્યા રોહડે દે છે, અને ભગવાનની કૃપાથી ત્યાં સરસ રીતે તેનો ઉપયોગ થાય છે. તે વિશાળ હિમાલયમાં સુખકારી અનેક નદીઓ વહી રહી છે. તેના ખળભળ વહેતા પાણીની ગર્જના સાંભળાતી હોય છે. તેમાં રહેલા વિવિધ પ્રકારના કમળોથી શોભાનું તો વર્ણન થઈ શકે એમ નથી. નદીઓમાં કમળ બહુ છે. હિમાલયમાં રત્નો અને મણીઓની અનેક ખાણો હોય છે. તે રત્નોનો ચળકાટ સૂર્યની કાંતિથી ઝગમગી રહ્યો હોય છે. આમ રત્નો એની ઉપરથી સૂર્યની કિરણો પડે, એવો ચકમક ચકમક આમ શોભા થાય. બ્રહ્મા શંકર અને બુદ્ધિમાન અનંત દેવતાઓ બદ્રિકા આશ્રમને સેવી રહ્યા છે. હિમાલયની અધિક શોભા બધા જ પર્વતોમાં સૌથી અધિક બિરાજી રહી છે. ગંગાજી બ્રહ્માના લોકમાંથી નીકળ્યા અને એના હાથ પ્રવાહ થયા, તે ઉત્તરના પર્વત ઉપર ઉતર્યા. એના નામ હું પ્રેમથી કહું છું, એક વસવક સારા, બીજી નલિની, ત્રીજી પાવની, સુખધામ, ચોથી સરસ્વતી, જાંબુ નદી, સીતા નદી અને હાતમી સિંધુ નદી. એ હાત ગંગાના પવિત્ર પ્રવાહો કહેતા ધારાઓ છે. એ હાત પવિત્ર નદીઓ સુખકારી ગંગાના જ સ્વરૂપો છે. જે કોઈ પણ મનુષ્ય એ ગંગામાં સ્નાન કરે છે તો તત્કાળ જ તે શુદ્ધ થઈ જાય છે અને તેના અનેક મહાપાપોના સમૂહ નષ્ટ થઈ જાય છે. સાંભળો, આ ગંગામાં વામન ભગવાને અંગૂઠો બોળ્યો, આટલું બધું એનું માહિત્યમ થઈ ગયું. તો ઘેલા નદી ને ઉતાવળી નદી જેમાં સ્વામિનારાયણ 500 પરમહંસ સાથે અનેક વાર નાયા, તો એનો મહિમા કેટલો. કો લ્યો, પુરુષોત્તમ અવતારી શ્રી હરિ પોતાના 500 પરમહંસો અનેક મુક્તો સાથે જેમાં વારંવાર નાયા હોય, જ્યાં વારંવાર ફર્યા હોય, એ સ્થળનો મહિમા કેટલો. ગંગામાં નાહી અનંત પાપ બળીને નાશ થઈ જતા હોય, મહાપાપના સમૂહના ચૂરા બોલી જતા હોય, તો પુરુષોત્તમ નારાયણના સંબંધમાં પામેલી આ ભૂમિ, આ ઉતાવળી નદીમાં હરેફરે નાય, એનું કેટલું મોટું ફળ થાય કલ્પના કરો. માટે પાણીની રાહ જુઓ, પાણી આવે એટલે નાહવા જાઉં. જે કોઈ પણ મનુષ્ય એ ગંગામાં સ્નાન, નાહવા તો જાવું પણ ખાલી મોજ શોખને તરવાને આનંદ કરવા નહીં, આવો મહિમા સમજે નિર્મળ જળથી નાહવું તો પાપ બળે, નહીતર ન બળે. નારાયણના મહિમા જેટલો હોય એટલું જ પુણ્ય થાય, એટલા જ પાપ જાય. આપણા નિજાતાનું કારણ એવું છે કે જેમ છે મહિમા સમજી નાતા નથી અને ભગવાનની સ્મૃતિ રાખીને નાતા નથી. આ જ ઉતાવળીની કથા, સ્મૃતિ રાખ્યા વગર દરબારો નાયત મહારાજે પગે નોડવા દીધા, ભગવ લોહીમાં નહીં આવ્યા છો, ફરી નવાડ્યા. સ્મૃતિ રાખવાનું શ્રીજી મહારાજને તો બહુ તાન હતું. હે, જે કોઈ પણ મનુષ્ય ગંગામાં સ્નાન કરે છે તો તત્કાળ જ તે શુદ્ધ થઈ જાય છે અને તેના અનેક મહાપાપોના સમૂહ ઓઘના ઓઘ નષ્ટ થઈ જાય છે. હિમાલયના વનમાં એક સુખદાયક બોરડીનું ઝાડ છે, હે, એનું નામ જ એવું છે કે જે હંમેશા મનોવાંછિત સુખને આપે છે. વિશાલા, એકવાર, હવે આવું વર્ણન કર્યું, આવા બદ્રિકા આશ્રમમાં એકવાર સુખકારી ભગવાન શ્રી નર અને નારાયણ બંને દેવ બદ્રી વૃક્ષની નીચે બેઠા છે. પરસ્પર અભિન્ન અને અખંડ એવા તે બંને ભગવાનને સમગ્ર મુનિઓ અને દેવતાઓ વંદન કરે છે. તેમનું સ્વરૂપ તેજના પુંજને મધ્ય ઝગમગ કાંતિથી ચમકતું છે. તેમનું વર્ણન કરતા વેદો પણ પાર પામતા નથી. વેદની ધ્વનિઓ થઈ રહી છે એટલે જેની જેવી બુદ્ધિ તેવું તે સ્વરૂપનું વર્ણન કરે છે. પરમ સુખના મૂળ એવા અપાર મુનિઓના મંડળો તેમની આગળ બેઠા હોય છે ક્યારેક ક્યારેક, અને શ્રી નરનારાયણ ભગવાનના મુખ કમળથી સારભૂત વાતો સાંભળતા હોય છે. અને એકવાર આવી રીતે બેઠા હતા ત્યારે આવે સમયે ઘણા જ ઋષિઓ તીર્થયાત્રા કરવા નીકળ્યા હતા. તે નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે ભેળા મળીને ત્યાં આવ્યા. લ્યો સંક્ષેપે કહું સુનો સબ હિસો મુનિ કે અબ નામ હી આયે આશ્રમ મહી જો જો બડે સો નિષ્કામ હી નામ સુનત પાપ અગણિત નાશ હોવે જન કે તત્પર હોય નૃપ સુનિયે મલ જાવે મન કે. સંક્ષેપે આ બધા ઋષિ મુનિઓના હું હવે નામ કહું છું. દાદા ખાચર સાંભળો, એ મુનિઓ બધા જ નિષ્કામ મુનિઓ હતા. એમના અગણિત નામો પાપને નાશ કરનારા છે. તત્પર હોય નૃપ સુનિયે મલ જાવે મન કે. આ ઋષિ મુનિઓના નામ સાંભળે એના મનના મળ ધોવાઈ જાય છે. બોલો સાંભળવા છે તમારે. હે પ્રીત સહિત જો શ્રવણ કરે એહી કથા કુ જોઈ અધર્મ તેહી ઉર ના રહે પરમ હરિજન હોય. જે કોઈ આ કથાને પ્રેમથી સાંભળે તો તેના હૃદયમાં અધર્મ ક્યારેય રહેશે નહીં. લ્યો અધર્મ તેહી ઉર ના રહે. ના રહે એટલે ના રહે. અને તે ભગવાનનો પરમ એકાંતિક ભક્ત થશે, પરમ હરિજન હોય કે. આ કથાનો આ પ્રતાપ છે, આ મહિમા છે. માટે અમે સાંભળવાનો આગ્રહ કરીએ છીએ. બીજાને ચાતુર્માસમાં અનાજ નિમ દેવાનો આગ્રહ કરીએ છીએ. માટે આ સમાચાર પુગાડો. ઇતિ તરંગ છઠ્ઠો સમાપ્ત થયો. સાતમો તરંગ વાંચું છું. શ્રી નરનારાયણ ભગવાન અને મુનિઓનું મિલન. ઉત્તમ રાજા વિનય સાથે હાથ જોડીને મસ્તક નમાવીને કહેવા લાગ્યા. સુંદર કથામાં તે બધા ઋષિ મુનિઓ આવ્યા. સ્વામી એના નામ શું? હા ગુરુ, શ્રી નારાયણ ઋષિની પાસે જે મુનિવરિયો આવ્યા હતા એમના બધાના નામ હું આપને પૂછું છું કે જે કથા હતી ઉત્તમ છે. ત્યારે ઉદાર સ્વભાવના મુનિવર મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહેવા લાગ્યા, લોકોનો ઉદ્ધાર કરે તેવો સારરૂપ તમે પ્રશ્ન પૂછો. દાદા ખાચર બહુ સારો પ્રશ્ન પૂછો. સાક્ષાત શ્રીહરિના મુખથી મેં જે નામ સાંભળ્યા છે તે ઋષિમુનિઓના નામ અલગ અલગ રીતે તમને કહું. સાક્ષાત મહારાજે મને નામ આપેલા બધા 185 જેટલા નામ છે. સમજાણું? આમાં તમારી મારે પરીક્ષા કરવાની છે. એકનું એક નામ બે વાર આવે તો મને કહેજો. જેના ચરણ અતિશય પવિત્ર છે એવા ઋષિઓના નામ હું કહું છું. આ અમૃત સમાન કથા ભક્તોને માટે તો જીવન પ્રાણ છે. હવે નામ શરૂ થાય છે. આમાં કેટલાક બ્રાહ્મણો છે, કેટલાક ક્ષત્રિયોના નામ પણ છે, કેટલાક ગૃહસ્થના નામ છે, કેટલાક ત્યાગીઓના નામ છે, અનેક જ્ઞાતિઓના, અનેક રીતે જન્મેલા, સૃષ્ટિના આરંભના પછીના આ બધા ઋષિ મુનિઓ ભગવાનના સંબંધને પામેલા તપસ્વીઓ છે. ગૃહસ્થ કે ત્યાગી, સમજ્યા, બ્રાહ્મણ કે ક્ષત્રિય કે જે હોય તે. પણ જેને ભગવાનનો સંબંધ થાય છે, જે ભગવાનને પામે છે એ જ બધા મહાન ગણાય છે, ઋષિઓ કહેવાય છે, યા તો ત્યાગી ભાગવત પરમહંસ કહેવાય છે. અને એવાના નામ લેવા ગાવા એ તો બહુ મોટા પુણ્યની વાત છે. માટે મારે ગાવા છે. પરમ ઉપકારી મરીચી ઋષિ મનમાં વિચાર કરીને શ્રી નારાયણ પ્રભુના દર્શન કરવા આવ્યા. પહેલું નામ મરીચીનું. જન્મથી યોગી એવા સુખદેવજી અને બ્રહ્મરસના ભોગી ગર્ગ આવ્યા. ગૌતમ ઋષિ આવ્યા. ધીર સ્વભાવના બગદાલવ ઋષિ આવ્યા. જ્ઞાન ગંભીર ગૌરમુખ, આ બધા નામ છે. જ્ઞાન ગંભીર ગૌરમુખ અષ્ટાવક્ર, સમજ્યા? કાં તો જ્ઞાન ગંભીર ગૌરમુખનું વિશેષણ બનાવી દઈએ તો 184 નામ થાય. અષ્ટાવક્ર પછી આસ્તિક ઋષિ શાક્તાયન, સૌનક, ઔરવ, આરુણી, આસુરી, ભરદ્વાજ, ભાગુરી, અંગીરા, અગસ્ત્ય મુનિ દરિયો પી ગયા હતા, ખબર છે? આ બધા એક એક ઋષિઓના પુરાણોમાં બહુ બહુ મોટા આખ્યાન છે, ચરિત્ર છે, પ્રતાપ છે, પરચા છે, જીવન કથાઓ છે, સામાન્ય નથી. આપણે બધા પુરાણો વાંચ્યા નથી, નકર આ બધા ઋષિઓની કથા પારાયણો કરીએ તો એક એક ઋષિની કેટલી મોટી પારાયણ થાય. બોલો. સત્ય ધર્મી શુક્ર સંવર્ત વત્સ વોઢુ વિભાંડક. વિભાંડકની વાત સાંભળી છે ને આપણે? કોના બાપા? એકલ શૃંગી અથવા ઋષ્યશૃંગી, એના બે નામ, એના બાપા. જરતકારુ જૈમિની સૌભરી, સૌભરીની કથા આવે છે ને. સાકલ્ય શક્રી આર્ષ્ટી શેણ અત્રિ ઋષિ, બોલો, દત્તાત્રીના પિતા. મૈત્રેય માંડવ્ય ઝાંઝલી જયંત, ઝાંઝલી ઋષિની બહુ મોટી કથા છે. નિષ્કામ ભાવનાવાળા જૈગીસવ્ય બૃહસ્પતિ વેદશિરા, જોયું. વિશ્વામિત્ર વશિષ્ઠ કવશ કૃતુ કક્ષિવાન યાજ્ઞવલ્ક્ય સુગ્ન જાબાલ ઉતથ્ય ઉપમન્યુ, લ્યો ઉપમન્યુ ઉતથ્ય ધૌમ્ય ઋષિના શિષ્ય. ઉરવ પરમ કૃપાલ દેવલ ઋષિ, ઔર ઋષિ, વામદેવ વાલ્મિકી કે જે સુદૃઢ બ્રહ્મચર્ય વ્રત રાખતા હતા. આ વામદેવ બહુ સ્થિતિવાળા વેદમયનું આખ્યાન છે. પીપલાદ પુલહ ઋષિ, જો આ પુલહ પુલાશ્રમ થાય પણ પહેલા ત્યાગી થયા, એ ત્યાગી છે. પુલસ્ય કચ્છ કશ્યપ, કશ્યપ ગ્રસ્ત આદિ સમસ્ત મુનિઓ આવ્યા. કરદમ કાત્યાયન પંચશીખ વૈશંપાયન પ્રચેતા શંકુવર્ણ લિખિત શંખ, શંખ અને લિખિત એની બેની સ્મૃતિઓ છે. આમાં ઘણાના કરેલા ગ્રંથો પણ છે. કણાદ કરભાજન કર્કશ કણવ બભ્રુ ચવન ઋષિની બહુ મોટી કથા છે. પરાશરની પણ છે. લોમશ હંસી પૈલ મુનિવર પાણીની, જેણે વ્યાકરણ રચ્યું સંસ્કૃતનું. ભૃગુ ઋષિ પણ આવ્યા. ગાલવ માતંગ સાંડિલ્ય, જેણે ભક્તિસૂત્ર લખ્યા. શ્વેતકેતુ શરભંગ માનનું ખંડન કરનારા મેધાતિથિ. બૃહદગ્નિ બૃહદશ્વ અને વૈતંડી ઋષિ પણ આવ્યા. સુમંતુ શરદવાન ઇન્દ્ર પ્રમદ ઇદ્મવાન અથર્વા એકત દ્વિત ત્રિત, આ ત્રણ મુનિ છે. એકત દ્વિત ત્રિત માંડુકેય માઠર હારિત ભાંડાત્રિયન ભાર્ગવ શિંશપાયન પર્વત ઋષિ, નારદ પર્વતની કથા ખબર છે. પછી કઠ ઋષિ તાંડ્ય ઋષિ કૌંડિન્ય, હલો બેઠું એકનું એક નામ મને કહેજો એટલે હું સમજી ગયો કે તમે છે ને ના પાડી કે નથી આવ્યું બીજી વાર. સના ભેદે કેટલું ઝીણું સાંભળો છો, બાય બાય. આવા શ્રોતાઓ પ્રભુએ મને આપ્યા છે કે સ્પેલિંગમાં જરાક ભેદ હોય તો પણ તમે કહો છો કે ના એનું એ નામ નથી. ધીસ ઇઝ કોમ્પ્યુટર માઇન અસ્માકમ શ્રોતાઓ. ખુશ થઈ ગયો આજ હું, લ્યો ગમે એમ થઈ ગયો પણ થઈ ગયો, મારી મેળે મેળે થઈ ગયો પણ થઈ ગયો. શંશપાયન પર્વત કઠ તાંડ્ય કૌંડિન્ય કવશ ક્ષાર પાણી સારા યશસ્વી પરણાદ હરિસ્મશ્રુ ગયું. મંકી અંશુમાન ભાલુકી બુદ્ધિમાન શારકર વૈતહવ્ય જોયું. વાત્સાયન આ કામસૂત્રોના રચના કરનાર, કામશાસ્ત્ર લખ્યું ને અહીંયા વાત્સાયન મુનિ. સાવેતસ સંધવાયન વગેરે આવ્યા. સાવરણી ઋષિ આવ્યા, સાવર્ણ આવ્યા, સંવર્તુ આવ્યા, ભૂરીશેણ આવ્યા, સમીક આવ્યા, સંકૃતુ આવ્યા, પહેલાં કૃતુ ઋષિ આવ્યા હતા હવે સંકૃતુ, જમદગ્નિ અને હવે તવ્યને સાવરણી, ભાર્ગવ જાતુકન્ય પ્રણાદ અને દેવરાત. પછી અકૃત વ્રણ, જો જેને જીવનમાં કોઈ ડાઘો નહીં, અકૃત વ્રણ. યાશ્ક, આ યાશ્કની નિરુક્તિ છે, પંડિતોને ખબર હોય યાશ્ક નિરુક્તિ, સમજ્યા? આકર ગ્રંથ રચ્યો છે એને, ભણનારા વિદ્વાનો જાણે. પછી વિતહવ્ય ધ્રુવ, જો આ ધ્રુવ ક્ષત્રિય હતા, આવ્યા ને ધ્રુવ. તો પછી રુચિક ગૌરશિરા કૃષ્ણાત્રેય સ્થૂલ શિરા, જોયું ગૌર શિરા આવ્યા પાછા સ્થૂલ શિરા આવ્યા, આગળ યક્ષ બીજા શિરા ગયા હતા. પછી મૌંજાયન નાચિકેત, જો વેદમાં આનું મોટું આખ્યાન છે, જબરજસ્ત નાચિકેતા. તૈતરી દાલભ્ય ઉત્તંક, પછી કાલવૃક્ષીય અગ્નિવેશ્ય મૃદગલ દધીચી, આડિકુદાનમાં દીધું એ મુદગલ ઋષિની આપણે વાત સાંભળી છે. પછી ઋષ્યશૃંગ અથવા એકલશૃંગી બે નામ, વિભાંડકના દીકરા શ્વેતકેતુ શમિક નામે ઋષિ આવ્યા. પછી ઇન્દ્ર, પ્રમિતિ, કુશિક, સૌમ્ય, નારદ, જો નારદ ત્યાગી હતા, સારસ્વત, વત્સ, સુમતિ, વેદશિરા. બીજી વાર આવ્યું વેદશિરા, બીજી વાર આવ્યું, બીજા ઋષિ હોય કે બીજી વાર લખાઈ ગયું હોય. અવલંબાયન બોલો, અરિજિત, ઔર્મી, આશાદિત, ધાર્મિક, ધૌમ્ય. ધૌમ્ય ઋષિનું આખ્યાન આપણા ભાભાએ ભજ્યું હતું, ખબર છે? વાહ. ધ્યાનેશ, બુદ્ધ, બૌદ્ધાયન, મૌનેશ, ગાંધર્વક, ગૌભીલ, ગોપિત, ગવિષ્ઠર, ગોશિરા, ગોશિરા આવ્યું. પૂર્વાતિથ્ય, ધ્રુવ. બીજી વાર આવ્યું, બધા બહુ સાવધાન છો તમે. વાસિલ, વૈતાનસ, દેવ, વૈહિલ, વ્યાઘ્રપાદ, વિષ્ણુદત્ત, દધીચી. આવ્યું બીજી વાર? સાબાજ સાબાજ, તમને બધાને ધન્યવાદ. દેવીદાસ, દેવરાત, દેવાયત, દેવરાત બીજી વાર આવ્યું, બીજી વાર આવ્યું દેવરાત હોય તેને. પછી દેવાતય, લોહિત, વૈનતેય, નૈપુણ, હારિકર્ણી, ચાંદ્રાયણ. આ ચાંદ્રાયણ ઋષિ આવ્યા, લાગે બહુ ચાંદ્રાયણ કરતા છે, નામ ચાંદ્રાયણ પડી ગયું, કાં તો એના ઉપરથી ચાંદ્રાયણ વ્રત આવ્યું છે. હરિતકેય, હંસાલ, ઉદ્દાલક છેલ્લું નામ, આમની પત્ની બહુ ડેન્જર હતી, સમજ્યા? હા, રીંગણાનું શાક કરવાનું કે એટલે દૂધીનું જ કરે, હા ઊંધી હાલે, ઉદ્દાલકની ઘરવાળી. વગેરે મુનિઓ આવ્યા, અર્થાત ઉદ્દાલક ગ્રસ્ત હતા. આવા બધા તપસ્વીઓ બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણના દર્શન કરવા આવ્યા. બધાના નામ તમને સંભળાવ્યા. આવેલા તે બધા ઋષિઓના મનમાં અત્યંત ઉમંગ હતો. તેમણે સૌ પ્રથમ અલૌકિક મહાન વિશાળાને દેખી, બદ્રિકા આશ્રમ તે અક્ષરધામનું જ સુખદ રૂપ છે, પહેલાં જ ગંગા નાયા, પછી આવ્યા વિશાળા. તેની છાયા, બોરડીની છાયા ઘણી ઘાટી છે અને તે વિવિધ પ્રકારે શોભી રહી હોય છે. ત્યાં બદ્રી વૃક્ષ ઘાટી છાયા હોવાથી મંદિરના સમાન શોભતું હતું. બોલો, બોરડી મંદિર જેવી શોભતી. તેની નીચે અન્ય ઋષિઓની સાથે નર ઋષિ આસન ઉપર વિરાજમાન છે. હવારમાં આવ્યા છે ને નારાયણજી, સભામાં નથી આવ્યા, એ પર્ણકુટી પૂજા કરે છે. નર વહેલા આવીને બેસી ગયેલા, લ્યો, અને સેવક હંમેશા વહેલા ઉઠીને તૈયાર થઈ જાય, એને સેવક કહેવાય, નહીતર પછી ગુરુ કહેવાય. સૌ મુનિવરોએ તે સુંદર સ્થળ જોયું કે જ્યાં આસન ઉપર બેસીને શ્રેષ્ઠ ઋષિઓ સુખકારી નારાયણનું નામ રટતા હતા. આમ સ્થળ જોઈને જ ખુશ થઈ ગયા. તે સિવાય તેમની પાસે નવ યોગેશ્વર ઋષિઓ બેઠા હતા નરપ્રભુની આગળ. હે દાદા ખાચર, હું તેના નામ હવે કહું છું. નવ યોગેશ્વરના નામ સાંભળો, ચિદ્દૈન, ચમસ, કવિ, અંતરિક્ષ, હરિ, પ્રબુદ્ધ, પીપલાયન, ગર્ભાજન, આવિર્હોત્ર અને દ્રુવિન. એ બધા મહાન પવિત્રકારી હતા. એ નવે યોગેશ્વર જગતનું હિત કરનારા કહેવાય છે, પોતાનું જ નહીં આખા જગતનું. વળી તેમની સાથે કલાપ ગ્રામમાં રહેનારા તનુ આદિ ઋષિઓ પણ સુખનાધામ હતા. હિમાલયમાં એક કલાપ નામનું ગામ છે, એમાં બધા યોગભ્રષ્ટ ઋષિઓ જ જન્મ લે છે. બોલો, યોગભ્રષ્ટનું આખું ગામ. ત્યાંથી કેટલાક ઋષિઓ આવતા હતા ને અહીં બેહતા, સમાગમ કરતા. ઘણાય ગામડાઓ છે હિમાલયમાં એવા કે યોગ ભ્રષ્ટ ઋષિઓને ભગવાન જન્મ આપે અને એ બધા બદ્રિકાશ્રમમાં નરનારાયણ પ્રભુનો સમાગમ કરે, તપ કરે, કોઠાબોરા ખાય, વાસના બાળે અને ભગવાનના ધામમાં જાય. અને આપણને અહીંયા ભગવાને લીમડાની લીંબોળીઓ આપીશ, સમજ્યા? રોગ માત્ર કાઢી નાખે અને ધામમાં જવાનું. નર ઋષિનું સ્વરૂપ સુંદર અને શ્યામ હતું. દર્શન થતાની સાથે લોકોના મનની પીડાને હરતું હતું. નર ઋષિનું ભવ્ય મૃગચર્મ ઉપર બેઠા છે, કંઠમાં સુંદર કમળની માળા પહેરી, કમળની માળાઓ, લલાટ હૃદય અને ભુજાઓ ઉપર અનુપમ ઉર્ધ્વ પુંડ્ર તિલક કર્યા છે. આવા નર ઋષિને જોઈને સૌના નેત્ર આનંદિત થઈ ગયા, વાણી ગદગદ થઈ ગઈ. બધા મુનિઓને દેખ્યા જ્યાં નર ભગવાને, ત્યાં તો નર ઉભા થઈને ઋષિઓની સન્મુખ દરબડતી દોટ મૂકીને દોડ્યા. પ્રેમ ઘેલા થઈ ગયા નર ભગવાન, અને પ્રેમ ઘેલા નર ભગવાનને જોઈને ઋષિઓ પણ ઉલ્લાસથી પ્રેમ ભેલા થઈને નરની હામે દોડ્યા. ત્યાં તો નર ભગવાને જઈને ઋષિને દંડવટ કરી નાખ્યો. ત્યાં તો ઋષિ મુનિએ દોડીને પ્રભુને પકડીને ભેટી લીધા અને કહ્યું, તમારે અમને દંડવટ ન હોય. નર પ્રભુ કહે છે કે આવો 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 આવો, પધારો પધારો પધારો, તમે અમારે આંગણે ક્યાંથી? બહુ પ્રેમથી બધાને બોલાવ્યા અને ઋષિઓ બધા પ્રેમથી બેઠા, દર્શન કર્યા, પછી પરસ્પર પૂજા કરી. બોલો, નર ભગવાને ઋષિઓની, ઋષિઓએ નર ભગવાનની. ઋષિઓના મનમાં અધિક આનંદ થઈ ગયો. જોયું મોટા મોટાનો મહિમા જાણે. બોલો, નર ભગવાન હતા તો ધળ્યા. આ કેવું આશ્ચર્ય છે, સંતોનો મહિમા બતાવ્યો. લ્યો બધા બેઠા, સભા થઈ. હવે નર ભગવાનનું પ્રવચન આરંભ થયો. નર ભગવાન બહુ સરસ બોલે. સત્સંગી જીવનમાં આ વાત લખી છે, અરલામતમાં લખી છે, બધા ગ્રંથમાં લખી છે. નર ઋષિ કહે છે, ગૈર ઋષિ મુનિયો, આપને સૌને ધન્યવાદ છે, આપ સૌ અહીં ભલે પધાર્યા. બોલો, વલ્લભ હો તુમ હરિ કો ભારી, સબ મિલ આયે કહાં વિચારી. તમે ભગવાનને બહુ વાલા છો, હું વિચારીને બધા તમે આવ્યા છો મળીને. મિલ નો દર્શ પરસ હી જે હા, તુમ્હારો ઋષિવર દુર્લભ તે હા. તમારા દર્શન, તમારો પરસ, તમારું મળવું, હે ઋષિવર, બહુ દુર્લભ છે. જેનું કલ્યાણ થવાનું ઢોકળું આવ્યું હોય ને, એને તમારા દર્શનને સમાગમ થાય. કે ત્રિલોક કે સુખ સુગમ કહાવે, દુર્લભ તુમ્હારો મિલ નો રહાવે. ત્રણ લોકના તમામ ભોગ સુખ સંપત્તિ મળવી હાવ સુગમ છે, તમારા દર્શન સમાગમ બહુ દુર્લભ છે. ઋષિ મુનિઓ, હે સંતો, આવું બોલે. આ સમજણ નરની હતી, આપણા જીવન નહીં. આપણને સંપત્તિ મળે એ બહુ મોટું સુખ મનાય, સંતો મળે એ તો એમ થાય કે હવે જાઓ. જો કોકને ઘેરે બે મહિનાને ધામમાં નાખ્યા હોય ને તો રાઈડ નાખી જાય, બહુ આગ્રહ કરતો હોય ને પધરામણીનો, આખા મંડળ જઈને બે મહિના ધામમાં નાખવા લે તારે. કોઈ દિનો કે પધરામણી કરવાનું. કોટી તીર્થ કો ફલ હે એહી, ચરણ હી પરસ તુમારે તેહી. સાંભળ્યું તમે? તમારા ચરણનો સ્પર્શ કોટી તીર્થ કો ફલ હે, અર્થાત જેણે કરોડો તીર્થો કર્યા હોય ને એને તમારા ચરણનો સ્પર્શ કરવા મળે. કરોડો તીર્થ કર્યા હોય એને આમ જરાક પગી અડવા મળે. કે હે સંતો, નર ભગવાનને સંતોનો મહિમા કેટલો જો, અમથા એ મોટા છે. તો આ જગતમાં જે જે મોટા થયા છે ને એને બધાને સંતનો મહિમા હતો ને એટલે થયા છે. કોનો એને મહિમા હતો એનું નામ કદાચ એ કોઈ જાણતે કે ન જાણતા હોય, પણ જેને મહિમા હતો એ દુનિયામાં મહાન ભક્ત તરીકે ફેમસ થઈ જાય. નારદ મુનિએ નાનપણમાં કયા સાધુની સેવા કરી છે એનું નામ કોઈ જાણતું નથી, પણ નારદ મુનિનો મહિમા જગત આખામાં મહાન છે ને ભગવાનનું મન કહેવાય છે. આ વાત બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેવી છે. કોટી તીર્થ કો ફલ હે યહી, ચરણ હી સ્પર્શ તુમારે તેહી. સો ફલ સબ અબ જો હમ પાયે, એ બધું ફળ આજ અમને મળ્યું. કે છે ઓ નર, કે છે, અમારા આશ્રમ સફળ કરાય, અમારો આશ્રમ સંતો તમે સફળ કર્યો. તુમ મિલે કર્મ કોટી જાય, એસી ઓર નહીં બાત કહાય. તમે મળો એટલે કરોડો કર્મ પાપ બળી જાય, આવી તો કોઈ વાત ન કહેવાય. મહિમા કહા કહું અધિકાઈ, બર્ણન કરતન આવત તાઈ. હે સંતો, તમારો મહિમા હું કહું, તમારી ઉપમા કોને દઉં? તમારો મહિમા વર્ણવો જાતો નથી, વર્ણવી શકાય એમ નથી. તમારી ઉપમા આપીએ એવી બ્રહ્માંડોમાં કોઈ વસ્તુ નથી. તમારો મહિમા કહું ન જાને, ધન્ય ભાગ્ય જો તુમકુ માને. તમારો મહિમા જેવો છે એવો કોઈ જગતમાં જાણી શકતું નથી. કે કોઈ નથી જાણતા. બોલો, તમે પૃથ્વી ઉપર હવના ભેળા ફરો છો પણ તમારો મહિમા કોઈ જાણતું નથી. આવું નર ભગવાન બોલ્યા. અને જો કોક તમારો મહિમા જાણે ને તમને માને, ધન્ય ભાગ, તો એના ધન્ય ભાગ છે. છે ને અદભુત વાતો, આવી વાતો આ ગ્રંથમાં છે. લ્યો, હે સંતો, આપ આવ્યા તે સારું થયું. હમણાં જ ભગવાન નારાયણના દર્શન થશે હો તમને. પ્રભુ હમણાં જ પૂજાપાઠ પ્રવારી અને આવશે. ત્યારે તે ઋષિઓએ પ્રસન્ન મનથી હસ્તે મુખે સુખભરી વાણી કહી. જોજો, સંતોને પોતાના વખાણ ન ગમે, એ ઋષિના સામે નર ઋષિના માંડ્યા વખાણ કરવા. સંતો બોલ્યા, આ બ્રહ્માંડના અધીશ્વર આપને ધન છે, ધન છે. પ્રભુ તમે અમારો મહિમા ગાવશો, તમને ધન છે. જગતના ઈશ્વરો પણ આપના દર્શન ઈચ્છે છે. જોયું, આપણો મહિમા કોક ગાય ને તો આપણા તો તરત એમ કે હા ઓ હા, એ પુસ્તક મેં સરસ લખ્યું. પાછું બીજું એક લખ્યું છે, એ તમે જોયું, જાણે કે ઓછો એને ગાયો તે આપણે માંડી પૂરવા, એવા ભૂંડા લાગી એની વાત કરો, આપણો મહિમા કોઈ ગાતો એને અટકાવીને આપણે એનો ગાવા માંડવો જોઈએ, એને બદલે સાંભળવા માંડીએ અને પાછા ભેળા ભેળા ઈ ગાતો એની ભેળા આપણે આપણો મહિમા આમાં સૂર પુરાવીને ગાવા માંડીએ અને કા મનમાં સંકલ્પ કરીએ આ તો ન કીધું હજી આ મારું રહી ગયું એમ ઘાટ થવા માંડે. ધિકાર છે આપણી હલકાઈને. એટલે વરસ સત્સંગ કર્યો પણ અંદર ખોપરીમાંથી અહમને માનને કીર્તિની ભૂખ ન ગઈ. ભગવાન આટલા એટલું માન આપે છે, સુખ આપે છે, તોય પણ વાસના મટતી નથી. લ્યો આ સુધારો કરવો ઘટે છે. તમારે અખતરો કરવો હોય તો કોકના વખાણ કરજો, તરત તમારી હારોહારી એના વખાણ કરવા ન માંડે મને કહેજો. ટેસ્ટિંગ તો કરજો કોકનું, મજા આવશે. હે નર પ્રભુ, ધન્ય છે તમને જગતના ઈશ્વરો, પણ આપના દર્શન ઈચ્છે છે. આપ સુખકારી નર છો ને નારાયણને અત્યંત પ્રિય છો. નર ભગવાનની મહાનતા એ છે, એ નારાયણને બહુ વાલા હતા. આપણી મોટપ સાચી એ જ છે કે ભગવાનને આપણને બહુ ગમીએ, પ્રભુ આપણને બહુ વાલા માને, એ જ આપણી મોટપ છે. આપ સુખકારી નર છો અને નારાયણને અત્યંત પ્રિય છો. આપ મુનીશ્વર રાત દિવસ તત્પર રહીને નારાયણની સેવા કરો છો. નારાયણમાં અને આપ નરમાં અમે લેશ માત્ર પણ ફરક માનતા નથી. આપ એક જ છો છતાં બે રૂપે દેખાવો છો, તેના ભેદને કોઈ જાણી શકતું નથી. છો એકને દિશો છો દ્વય, એનો મર્મ જાણે છે ને કોઈ. આવું ભક્ત ચિંતામણી લખ્યું, એકા મૃત્યુ દીધા ભાતી નરનારાયણ ઈતો, એ સત્સંગી જીવનમાં લખ્યું છે. આપના ચરણોથી અંકિત આ ભૂમિના ભાગ્ય અમાપ છે. અહીંના પશુ પંખી વૃક્ષ અને વેલો બધા ધનભાગ્ય થયા છે. અહીંયા રહેનારા ઋષિઓ પણ ધનભાગ્ય છે. હે નરપ્રભુ, દર્શન કરવાને યોગ્ય થયા છે, તમારા દર્શન કરે છે. એટલે આ આશ્રમના દર્શન કરીને અમે પણ આજે ભાગ્યવાન થયા છીએ. ઉદાર આશયવાળા ભગવાન નારાયણ અમને નિશ્ચિત હમણાં દર્શન આપશે, અમે ભાગ્યશાળી થઈ ગયા. આ પ્રમાણે ભગવાન નર અને ઋષિઓએ પરસ્પર દર્શન અને પ્રશંસા અનેક રીતે કરી. તે જ સમયે ભગવાન શ્રી નારાયણ પોતાની પરણી કુટીમાંથી બહાર આવ્યા. આહા, હવે એવું ભગવાનનું સુંદર વર્ણન આવે છે, બધા ધ્યાન માંડો કરો, હું વાંચું. કેવા હતા એ ભગવાન? તો તેઓ ઉગ્ર તપસ્યા કરતા હોવાથી તેમના સ્વરૂપમાં અપાર કાંતિ હતી. તેની શોભાનું વર્ણન કરીએ પાર આવતો નહોતો. તેમનું તેજ આશ્રમમાં છવાઈ ગયું. એનાથી કરોડો સૂર્ય અને ચંદ્રમા પણ લજ્જિત થઈ ગયા. તેમની મૂર્તિ સુંદર શામળી શોભતી હતી. હાથીની હુંઢના જેવા બંને હાથ ઘૂંટણ સુધી લાંબા હતા. તાજા કમળની પાંખડી જેવી અણિયાળી આંખો, ચંચળ માછલીના જેવી પ્યારી લાગતી હતી. પૂર્ણચંદ્રના જેવું મુખ શોભતું હતું. તે જોઈને ભક્તોના મન લોપતા હતા. મંદ મંદ હાસ્યયુક્ત મુખ સ્વામણું લાગતું અને દાંતની પંક્તિ જોઈને પ્રેમ ઉત્પન્ન થતો. પાકા ગીલોડાના જેવા લાલ હોઠ સ્વામણા હતા. દીવાની જ્યોત જેવી નાસિકા શોભતી, લાલ ચરણ કમળ જેવા કોમળ હતા. એમાં રહેલા સોળે ચિન્હ પ્રેમ ઉપજાવતા. સૂક્ષ્મ અને પીળાશવાળા છટાદાર કેશની જટા મસ્તકે મુગટના જેવી શોભતી, ઉપડતી અને વિશાળ છાતી શોભતી અને તેમાં રહેલા શ્રીવસ્ત્રના ચિહ્નથી પ્રભુ દયાળુ જણાતા. શંખના જેવો કંઠ, પીપળાના પાનના જેવું ઉદર, ઉદરમાં શુભ ત્રિવળી પડતી, એમાં નમતી ઊંડી નાભી આહા મનને ખેંચતી. અરે શરીર ખભા ઉપર પીળાશ પડતું, યજ્ઞોપવિત સુંદર લાગતું. ભગવાનના ડાબા હાથમાં કમંડલું હતું, જમણા હાથમાં ખાખરાનો દંડ. શરીર ઉપર શુભ શ્વેત વસ્ત્ર શોભતા. શોભાના સાગર અને સુખના આશ્રય ભગવાન શ્રી નારાયણની સાથે સખા ઉદ્ધવજી શોભી રહ્યા છે. ભગવાનના આવા દર્શન થતા સ્વરૂપ તમાલ પત્રના સમાન શ્યામ હોવા છતાં અપાર તેજથી ઘણું ઉજ્જવલ લાગતું. આવા દર્શન થયા. શ્યામ ભગવાન હોવા છતાં તેજને લઈને ભારે ઉજળા લાગતા. દીન દયાળુ પ્રભુને જોતા જ મુનિઓ ખૂબ જ રાજી રાજીના રેડ થઈ ગયા. પ્રેમે પરે પ્રભુ પાય, ગદગદ કંઠ હોય કર. પ્રેમથી ભગવાનના પગમાં પડી ગયા બધા ઋષિઓ, ગદગદ કંઠ થઈ ગયા. ધ્રુગ ચલે નિર્ભાય, બંને આંખોમાંથી ઋષિઓને આહુડાની ધારાઓ હાલી. આને પ્રેમ કહેવાય. વાર વાર પ્રણતિ કરત, વારંવાર પગે લાગે, વારંવાર પગે લાગે, આંખેથી આહુડા ખરતા જાય ને પગે લાગતા જાય છે. પ્રભુ પ્રેમે બોલાય, ભગવાન સંતોને અમૃત જેવી મીઠી વાણીથી બોલાવે. પ્રેમથી સંતો તમે આવ્યા, તમે મને બહુ વાલા છો સંતો. હો એમ કરીને કેટલાકને ભેટી પડ્યા, કેટલાકને તો ભગવાને માથે હાથ મૂક્યા, કેટલાકને કેમ છો એમ પૂછ્યું, અને સાધુ સંતો બહુ ભેટી પડ્યા. હો એવું અદ્ભુત વાતાવરણ થઈ ગયું. પ્રેમે પ્રભુ બોલાય, આસન પર બેઠા એ સબ, તાપ હી દીને બહાય, દર્શ પર્શ અમૃત વચન. ઋષિઓના વિયોગ તાપને ભગવાને દર્શ સ્પર્શ ને અમૃત વચનથી સમાવી દીધો છે. મૂર્તિ મનોહર દેખ મુનિ, દુર્ગ તપતન પાવહી, બહુ દિન કે પ્યાસે લોચન, ઇત ઉતન ડોલાવહી, દુર્ગ સે જનુ પીવત લગે, જીવાય કરી જનુ ચાટહી, ભુજ સે જનુ ભેટહી, સબ બની રહે યહ ઘાટહી. ભગવાનની અલૌકિક મનોહર મૂર્તિ દેખીને મુનિઓ તૃપ્તિ પામતા નહોતા. હો બહુ દિવસના દર્શન પ્યાસા મુનિઓના લોચન એવા દર્શનમાં લાગી ગયા. ઇત ઉત ન ડોલાવહી, આમથી આમ દ્રષ્ટિ ડોલાવતા નથી, થેર થઈ ગયા દર્શનમાં. આને દર્શનની ભૂખ કહેવાય. આમ દર્શન કરાય મંદિરમાં, બોલો ભગવાનના. દુર્ગસે જનુ પીવત જગે, જાણે કે આંખથી ભગવાનને પી જશે. હો જાણે કે ભગવાનની માધુરી મૂર્તિનો મહા આનંદ આંખથી ઘૂંટડે ઘૂંટડે પીતા હોય. જીહવાય કરી જનું ચાટહી, જાણે ભગવાનને જીહવાથી ચાટતા હોય કે ચાટી જશે. ભૂજશે જનું ભેટહી, જાણે કે ભગવાનને ભૂજામાં લઈને આમ પોતામાં હમાવી લે. હે એવું લાગતું તું, સબ બની રહે યહ ઘાટી, બધા આવી રીતે થઈ રહ્યા હતા. બોલો લ્યો, અદભુત વાતો આવી. આશ્રમવાસીઓએ ઋષિઓનું હેત આ રીતે જોયું. ત્યાં બીજા બેઠા હતા ને, એણે બધાએ ભગવાનનું અને સંતોનું મિલન જોયું આ રીતે. પછી ઋષિઓ પૂજા કરવા ઉપચાર લાવ્યા. તે મુનિવરોએ ષડોપચાર વિધિથી નરનારાયણ ભગવાનની પૂજા કરી, ધૂપ દીપ અને આરતી કરીને સ્તુતિ કરવા લાગ્યા. ઇતિ સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં શ્રી નરનારાયણ ઋષિ સમાગમ પૂજા વિધિ કથન એ નામે સાતમો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.